నమోరియంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజ్జాయాణం నమో లోయే సవ్వసాహుణం ఏషో పంచ నముక్కారో సవ్వపావపణశణో మంగళాణం చ సవ్వేసిం పడమం హవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభో మంగళం స్థూలిభద్రాద్య జైనో ధర్మోస్తు మంగళం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అజ్ఞానం తిమిరాంధానం జ్ఞానాంజన శలాకయా నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనంత జ్ఞాని తారక తీర్థంకర పరమాత్మాయే జగత్నా జీవోనా బోధ మాటే આ જીન શાસનની સ્થાપના કરી છે. આ જીન શાસન શું છે? આખો જૈન ધર્મ એ શેની અંદર છે? તો ભગવાન કહે છે, આખો જીન શાસન જો જાણવું હોય તો ખાલી નવ તત્વને જાણવું ઇનફ છે. આ નવ તત્વની અંદર આખો જીન શાસન છે, અને આખો જીન શાસન એટલે નવ તત્વ છે. એટલે નવ તત્વ તો આપણને સમય બહુ ઓછો છે, પણ નવ તત્વને જો ગૂઢ રીતે એના રહસ્યને સમજવા જઈએ તો આખી જિંદગી પણ ઓછી પડે. એટલે આ નવે નવ તત્વો એટલા મહત્વના છે કે એક એક તત્વની તમે વિચારણા કરતા જાઓ અને અંદર ઊંડા ને ઊંડા તમે ઉતરતા જઈ શકો. આ નવ તત્વ ભણવાનું લાભ શું? નવ તત્વનો અભ્યાસ કરો, નવે તત્વોને જાણો, તો એનાથી લાભ શું થાય? તો આ નવ તત્વ પ્રકરણની અંદર આચાર્ય ભગવાન કહે છે કે જે જાણઈ તસ્વ હોઈ સંમતમ. એટલે જે નવ તત્વને ભણે છે, જે એનો અભ્યાસ કરે છે, જે એ નવ તત્વ ઉપર ચિંતન કરે છે, એને શું પ્રાપ્ત થાય છે? તો કહે છે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે સંકિત પામવા માટે, સમ્યક્ત્વ પામવા માટે આ નવે નવ તત્વોની જાણકારી જરૂરી છે. આ નવ તત્વ શું છે એ ભગવાન કહે છે, જીવા જીવા પૂનમ પાવા સબ સંવરોય નિઝરણા બંધો મુખો યતહા નવતત્તા હુંતી નાયમા. નવ તત્વના નામ એક ગાથાની અંદર કયા છે? જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ અને નિર્જરા, અને છેલ્લે મોક્ષ. એટલે ચાર એના પેર છે. જીવની વિરુદ્ધ અજીવ, પુણ્યની વિરુદ્ધ પાપ, આશ્રવની વિરુદ્ધ સંવર, બંધની વિરુદ્ધ નિર્જરા, અને છેલ્લે મોક્ષ. આ નવે નવ તત્વો છે. હવે એક એક તત્વને ધીરે ધીરે આપણે લેતા જઈએ. સૌ પ્રથમ આવે છે જીવ તત્વ. જીવ તત્વ, જીવ એટલે શું? જીવ એટલે ચેતન સહિત એની અંદર અહીંયા છે ને શુદ્ધ આત્મ સ્વરૂપે જીવને જોવામાં આવ્યો નથી. એ જીવ તત્વનું ક્લાસિફિકેશન એટલે ચેતન સહિતનો શરીર વાળો જીવ. અને અહીંયા જીવ તત્વના ક્લાસિફિકેશન માટે જૈન બાયોલોજી જો કરવી હોય, જો જીવો વિશે જાણવું હોય, તો વિવિધ પ્રકારના જીવો છે, તો એનું ક્લાસિફિકેશન આપણે કેવી રીતે કરી શકીએ? આખા 84 લાખ જીવાયોની છે, એની અંદર બધાની અંદર આત્મા તો એક સમાન જ છે, પછી એના ડિફરન્સ કેવી રીતે પડે? આપણો જીવ અલગ, કીડી મકોડાઓનો જીવ અલગ, પ્રાણીઓનો જીવ અલગ, તો એ ડિફરન્સ કેવી રીતે પડે? કે આત્માઓના વર્તમાન સ્વરૂપે જે દેહ એમણે ધારણ કર્યું છે, તો એના હિસાબે જીવોનું ક્લાસિફિકેશન થાય. તો એના માટે જીવ તત્વના કેટલા ભેદ ગયા? 14 ભેદ ગયા. આમ છે ને, નવ તત્વ ની અંદર જીવ તત્વ ને જ એટલું ઊંડાણ થી કરવામાં આવે કે જીવ તત્વ ને 14 ભેદે પણ જાણવામાં આવે, અને ઉત્કૃષ્ટ થી 563 પણ એના પ્રકારો થઈ શકે. એટલે જીવોના ક્લાસિફિકેશન કરતા જઈએ તો 563 પ્રકારના જીવો આવી શકે. અહીંયા શોર્ટમાં ખાલી 14 પ્રકારના જીવોની ગણતરી અહીંયા કરવામાં આવી છે. એના પછી જ્યારે આપણે જૈન બાયોલોજીનો વિષય લેશું, ફક્ત જીવ તત્વ ઉપર કોન્સન્ટ્રેટ કરશું, ત્યારે 563 એના પ્રકાર જોશું. અત્યારે અહીંયા 14 પ્રકારના જીવોની વાત આવી છે. એગવીય દુવીય તિવિયા ચૌવીય પંચ છવિયા જીવા ચેણ તસય રહીમ વેય ગઈ કારણા કાયહીમ. પહેલા તો જીવને 14 પ્રકાર સુધી ગણાવે. એનાથી પહેલા જીવનું ક્લાસિફિકેશન જો એક પ્રકારે કરવું હોય તો શુદ્ધ આત્મ સ્વરૂપી જીવ બધાની અંદર એક સમાન છે. પછી બે પ્રકારે કરવું હોય તો કહે છે ચેયણ તસ અને ઇતર. ચેતન સ્વરૂપે જીવ એક છે, ત્રસ અને બાદર સ્વરૂપ, ત્રસ અને સ્થાવર સ્વરૂપે જીવ બે છે. જો જીવનું બ્રીફ ક્લાસિફિકેશન આપણે કરીએ તો મુખ્ય જીવના બે પ્રકાર, મુક્ત અને સંસારી. મુક્ત એટલે સિદ્ધ થયેલા જીવો, એટલે એ સંસારની અંદર રહેલા નથી, એમને કર્મ વગેરે નડેલા નથી, એમને શરીર વગેરે નથી, તો એ તો અલગ ક્લાસિફિકેશનની અંદર આવી જાય. પણ સંસારી જીવ જે શરીર સહિતના જીવો છે એની અંદર મુખ્ય બે ક્લાસિફિકેશન છે, ત્રસ અને સ્થાવર. ત્રસ એટલે હાલતા ચાલતા અને સ્થાવર એટલે સ્થિર જીવો. તત્વ સ્થાવરાય સંસારી, એટલે સંસારી જીવનો આ મુખ્ય બે ભેદો છે. તો જીવનું બે પ્રકારે ક્લાસિફિકેશન કરવું હોય તો ત્રસ અને સ્થાવર રૂપે ગણાવી શકાય. એના પછી ત્રણ રૂપે કરવું હોય તો ત્રણ વેદ, સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, આ ત્રણ વેદથી જો જીવોનું ક્લાસિફિકેશન કરીએ તો એ ત્રણેય પ્રકારની અંદર જીવોના અલગ અલગ ક્લાસિફિકેશન થઈ શકે. એના પછી ચાર પ્રકારે જીવોનું ક્લાસિફિકેશન કરવું હોય તો ચાર ગતિના જીવો, દેવ ગતિના જીવો, મનુષ્ય ગતિના જીવો, તિર્યંત ગતિના જીવો અને નરક ગતિના જીવો. એના પછી પાંચ પ્રકારે કરવું હોય તો પાંચ ઇન્દ્રિયના જીવો, એક ઇન્દ્રિય જીવો છે, બે ઇન્દ્રિય જીવો છે, તે ઇન્દ્રિય, ચૌર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. એક ઇન્દ્રિય જીવોને ખાલી સ્પર્શ હોય, ચામડી હોય, બે ઇન્દ્રિય જીવોને સ્પર્શ સાથે રસ હોય, ત્રેન્દ્રિયને સ્પર્શમાં રસ અને ઘ્રાણ નાક હોય, એના પછી ચૌર ઇન્દ્રિયને સ્પર્શ રસ ઘ્રાણ અને ચક્ષુ, બંને ચક્ષુ હોય, અને પાંચેન્દ્રિય જીવને આ ચારેની સાથે છેલ્લે કાન પણ હોય. એટલે પાંચ પ્રકારે જીવોનું ક્લાસિફિકેશન કરવું હોય તો ઇન્દ્રિયના હિસાબે થઈ શકે. છ પ્રકારે કરવું હોય તો કાયા વડે થઈ શકે. છ કાય જીવો, પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય ને વનસ્પતિ કાય, આ રીતે છ પ્રકારે જીવોનું ક્લાસિફિકેશન થઈ શકે. હવે એ પ્રકારે છ પ્રકારે જ્યારે કરવામાં આવ્યું ત્યારે એગિન્દ્ય સુમિયર સુમિયર પણિંદ્ય સ્થિતિ ચૌ અપજતા પજતા સમેણ ચૌદસ્થ જીયથાણ. એટલે મુખ્ય જો ક્લાસિફિકેશન આપણે 14 પ્રકારે જો કરવું હોય તો સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, એટલે એકેન્દ્રિયની અંદર બે પ્રકાર છે. એક સૂક્ષ્મ છે જે આંખોથી જોઈ શકાય નહીં, અને બાદર એકેન્દ્રિય એટલે જે પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ જીવ સિવાયની જે પણ વસ્તુ છે એ બધું એકેન્દ્રિય છે. પૃથ્વી કાય છે, અપકાય છે, તેવકાય છે, વાવકાય, આપણે જે પણ જોઈ શકીએ છીએ, પાણી, પાણી છે તો પાણી એ એકેન્દ્રિય જીવ છે. ઝાડ પાન ફૂલ વગેરે જે છે એ બધું એકેન્દ્રિય છે. પૃથ્વી વગેરે જે પણ છે, ડુંગરો વગેરે જે પણ છે એ બધા એકેન્દ્રિય જીવના શરીરો છે. એટલે એ બાદર એકેન્દ્રિય આપણી આંખોથી જોઈ શકાય છે, પણ સૂક્ષ્મ એકેન્દ્રિય એ છે જે આપણી આંખોથી જોઈ શકાય નહીં, ખૂબ જ સૂક્ષ્મ હોય, એટલે ફક્ત પરમાત્મા અને કેવળીઓ એને જોઈ શકે એ સૂક્ષ્મ એકેન્દ્રિય છે. એકેન્દ્રિયના બે પ્રકાર થયા, પછી બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય જીવો સૂક્ષ્મ હોઈ શકે, બે ઇન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો સૂક્ષ્મ હોતા નથી. એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય, આ પ્રકારે જો ક્લાસિફિકેશન કરીએ તો સાત પ્રકાર થાય. તો સાતના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એટલે બે ઇન્દ્રિય એટલે બે ઇન્દ્રિય વાળા, ત્રણ ઇન્દ્રિય વાળા, ચાર ઇન્દ્રિય વાળા, પછી પાંચેન્દ્રિયની અંદર મન સહિતના પાંચેન્દ્રિય અને મન રહિતના પાંચેન્દ્રિય. પાંચ ઇન્દ્રિયમાં પણ તિર્યંચો પણ ઘણા પંચેન્દ્રિય જીવો છે. તિર્યંચોની અંદર હાથી ઘોડા વગેરે જે પણ છે એ બધા પંચેન્દ્રિય છે. તો એમની અને આપણી વચ્ચે શું ફરક છે? એ અસંગની છે, એમને મન નથી, અને મનુષ્ય સંગની પંચેન્દ્રિય છે. તો એ સાત પ્રકાર થયા. એ સાતના પર્યાપ્તાના સાત પ્રકાર અને અપર્યાપ્તાના સાત પ્રકાર. પર્યાપ્તા એટલે પોતાને યોગ્ય જે પણ પર્યાપ્તિઓ હોય, એટલે જીવ આવીને અહીંયા આ ભાવમાં આવે એટલે ગર્ભથી એની શરૂઆત કેવી રીતે થાય, શરીરનું ડેવલપમેન્ટ જો એને કરવું હોય તો એને પહેલા આહાર કરવું પડે. આહાર વગેરે જે પણ પર્યાપ્તિઓ હોય એ પૂર્ણ કરી પોતાનું શરીર બનાવી અને પછી મૃત્યુ પામે તો એ પર્યાપ્ત થયો કહેવાય. અને જો એનાથી પહેલા જ મૃત્યુ પામી જાય, એટલે જ્યાં સુધી એની પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય એનાથી પહેલા એ મૃત્યુ પામી જાય તો અપર્યાપ્ત જીવ કહેવાય. આવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બધાના ગણતા 14 પ્રકારના જીવો છે. એનું ડિટેલમાં આપણે ઊંડાણથી જૈન બાયોલોજીની અંદર શાંતિથી સમજશું, પણ અહીંયા બ્રીફ ઇન્ટ્રોડક્શન જીવોનું કરવા માટે આ જીવ તત્વ શું છે એના માટે 14 પ્રકાર જીવના બતાવ્યા છે. તો આ જીવ જીવ છે એની સાબિતી શું? જીવ હોય જે વ્યક્તિની અંદર જીવ હોય એનું એના માટે સ્પેશિયાલિટી શું? જીવ છે આ વ્યક્તિની અંદર, આ વસ્તુની અંદર જીવ છે તો એ એની ખબર કેવી રીતે પડે? નાણંચ દંશણમ ચેવ ચરિતમ ચ તવોતઃ વીર્યમ ઉવોય ઓગોય એયમ જીવસ્થ લક્ષણમ. જીવના લક્ષણ શું? મેં લક્ષણની વાત એક વખત અહીંયા જ કરી હતી. એ ગાય છે, ગાયને ઓળખવું કેવી રીતે? કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એનું લક્ષણ એટલે શું? હા, એની સ્પેશિયાલિટી છે, એ બીજા કોઈની અંદર નથી અને એની અંદર છે. એટલે ગાયની જે ગળાની ગોદરી કહેવાય, એ ગળાની ગોદરી એ ગાયનું લક્ષણ છે. બધી જ ગાયોમાં હોય, ગાય સિવાય અન્ય કોઈમાં ન હોય. આમ શિંગડા એ ગાયના લક્ષણ નથી, કારણ કે ગાયને પણ હોય, બકરીને પણ હોય, ભેંસને પણ હોય, બધાને શિંગડા હોય. તમે કહો કે શિંગડા વાળું પ્રાણી મેં જોયું તો એ પરફેક્ટલી ખબર ના પડે કે એ ગાય જ છે. એટલે એ ગાયનું લક્ષણ નથી, પણ ગળાની ગોદરી ખાલી ગાયને જ છે, બીજા કોઈને નથી. એટલે એ ગાયની સ્પેશિયાલિટી છે, એ ગાયનું લક્ષણ કહેવાય. હવે આ જીવ જે છે, જે પણ જીવને ધારણ કરનારા છે, જેટલા પણ લિવિંગ થિંગ છે, એની અંદર જીવ તત્વ શું છે? તો જીવ તત્વ માટેના લક્ષણો બતાવ્યા. એને ઓળખવું કેવી રીતે? નાણંચ દંશણમ ચેવ ચરિતમ ચ તવોતઃ વીર્યમ ઉવઓગોય એયમ જીવસ્થ લક્ષણમ. જીવનું લક્ષણ શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્ય અને ઉપયોગ, આ જીવના લક્ષણ છે. જીવની અંદર જ્ઞાન હોય, પાંચ પ્રકારના જ્ઞાન કયા છે ને? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પરયોગ જ્ઞાન ને કેવળ જ્ઞાન. આ પાંચ પ્રકારના જ્ઞાન છે, એમાંથી કેવળ જ્ઞાન કોઈકને જ થાય, પછી મનઃ પરયોગ જ્ઞાન કોઈકને જ થાય, અવધિ જ્ઞાન કોઈકને જ થાય, પણ મતિ અને શ્રુત જ્ઞાન છે ને જગતના બધા જ જીવોની અંદર રહેલું છે. મતિ એટલે સામાન્ય બુદ્ધિ. તમે કીડીને પણ અહીંયાથી જતી હોય, તમે અહીંયા એને બ્રેક લગાડો, હાથ અડાડી દો તો એ ત્યાંથી પાછી વળી જશે. એટલે એને આટલી મતિ છે કે મારી સામે કોઈ અવરોધ આવે તો ત્યાંથી પાછો વળી લેવું. એ સામાન્ય મતિ નાનકડા જીવની અંદર પણ હોય છે. એના પછી શ્રુત જ્ઞાન પણ અમુક અંશે દરેક જીવોની અંદર રહે છે. કીડીનો જ એક્ઝામ્પલ તમે લો, કીડીની પાસે એટલું બધું જ્ઞાન છે કે આપણે જેમ ટાઉનની પ્લાનિંગ કરીએ છીએ, આપણે જેમ ઘરો બનાવીએ છીએ, એવા જ ઘરો એ કીડીઓ અંદર બનાવતી હોય છે. અને કીડીઓના ઘરોની સ્ટડી તમે કરો તો ખબર પડે કે અંદર આખા નગરો વસાવે. કીડિયારો જે હોય ને, એ કીડિયારાની અંદર આખું નગર વસાવે. એની અંદર સ્ટોરેજના અલગ સેક્શન હોય, અને એના પછી જે કીડીઓની અંદર પણ અલગ અલગ પ્રકારો હોય, એમાં અમુક કીડીઓ રક્ષણ કરે, એ સ્ટોરેજ સેક્શનનું રક્ષણ કરે. કોઈ કીડિયારા ઉપર પાસે આવી જાય તો એનાથી એમને ભય હોય તો એ કીડીઓ દંશ મારીને એ કીડિયારાનું રક્ષણ કરે. આ બધું કામ એમનું વ્યવસ્થિત પ્લાનિંગ સાથે. એમના નગરો એવા હોય, વચમાં એક અમદાવાદની એક સંસ્થાએ આ બધી સ્ટડી કરી હતી, કીડિયારાઓને ખાલી કરાવી, એમાંથી કીડીઓને બહાર કાઢી, અને એના જે એનું જે કીડિયારાનો દર હતો એની અંદર પીઓપી નાખ્યું, પ્લાસ્ટર ઓફ પેરિસનું લિક્વિડ ફોર્મ નાખી, અને પછી એને સૂકવી દેવામાં આવ્યું. અને એના પછી થોડા સમય પછી જ્યારે પૂર્ણ રીતે સુકાઈ ગયો ત્યારે એની આસપાસની માટી કાઢી તો કીડીઓનું આખું ટાઉન, આખી નગરની પ્લાનિંગ આખી બહાર આવી ગઈ. તો એમાં આપણી જેમ જે હાઈવે છે, હાઈવે પછી નાના નાના રસ્તાઓ છે, એ બધું એટલા સૂક્ષ્મ રીતે કીડીઓએ બનાવેલું છે કે એમના એક એક નગરોથી બધા જ રસ્તાઓ વગેરે બધા જ બરાબર જાય છે, ને ક્યાં કોઈ પ્રકારે કીડીઓની અંદર પણ ટકરાવ ન થઈ શકે, એક્સિડન્ટ ન થઈ શકે એ પ્રમાણેના ત્યાં રસ્તાઓ બનેલા છે. એટલે આટલી સૂક્ષ્મ બુદ્ધિ આવા નાનકડા જીવની અંદર પણ આ જ્ઞાન છે. પોતાનું ઘર કેવી રીતે બનાવવું એ નાનકડા જીવની અંદર પણ જ્ઞાન છે. હવે તમે વિચાર કરજો, એક ભમરાઓ વગેરે નાનકડા જીવો હોય, અમુક એક પ્રકારનો જીવ છે, એમની સ્ટડીની અંદર એમણે વાત કરી, જીવનું નામ મને યાદ નથી, પણ એ જીવ છે ને પોતાના શરીર કરતા 500 થી 700 ગણું મોટું એનું ઘર બનાવી શકે. એ નાનકડો ઇન્સેક્ટ છે કોઈ, એનું ઘર, એમનું શરીર કે ઇન્સેક્ટનું શરીર એકદમ નાનકડો હોય, પણ એનાથી 500 થી 600 ગણો એ પોતાનો ઘર બનાવી શકે છે. એટલે કેટલી એની અંદર શક્તિ હશે. આપણે મનુષ્ય તો જેટલા હવે એડવાન્સ થતા ગયા ત્યારે એ પ્રમાણેનું પ્લાનિંગ આપણે કરી શક્યા છીએ, પણ આ લોકોને તો કોઈ શીખવા જતું નથી, કીડીઓને કોઈ શીખવા જતું નથી કે આવી રીતે નગરનું પ્લાનિંગ કરાય. પણ આવી સૂક્ષ્મ બુદ્ધિ, પોતાના ઘરો કેવી રીતે બનાવવા, પોતાના બચ્ચાઓને કેવી રીતે સંભાળવા, પોતાના જીવનું રક્ષણ કેવી રીતે કરવું, આ બધું સામાન્ય જ્ઞાન દરેકે દરેક જીવોની અંદર રહેલું છે. તો એ જીવનું લક્ષણ છે. જીવ, કોઈ પણ જીવ હોય, નાનાથી લઈને મોટું જીવ, એ બધાની અંદર અમુક પ્રકારનું જ્ઞાન રહેલું છે. આ જીવની મોનોપોલી છે. આ જળ તત્વને તમે કેટલું પણ મારો એને કાંઈ વેદના સંવેદના નથી, પણ જીવ તત્વને જરાક પણ તમે સ્પર્શ કરશો તો એને તરત જ સંવેદનાનો અનુભવ થશે. એ એનું જ્ઞાન તત્વ છે. એના પછી દર્શન તત્વ, દર્શન એટલે શ્રદ્ધાનો એક પ્રકાર, એ પણ દરેક જીવની અંદર દર્શન તત્વ, પોતાનું મત દરેક જીવની અંદર હોય, પોતાની ઈચ્છા, પોતાનું જ્ઞાન, જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું દરેક જીવની અંદર એ દર્શન તત્વ રૂપે સમાયેલું હોય છે. એના પછી ચારિત્ર, ચારિત્ર એટલે એ જીવનું આચરણ, સમ્યક ચારિત્ર પણ હોય, મિથ્યા ચારિત્ર પણ હોય, એટલે સારું આચરણ પણ હોય, ખરાબ આચરણ પણ હોય, પણ દરેક જીવની અંદર આચરણની શક્તિ રહેલી છે. દરેક જીવની અંદર જ્ઞાન છે, તો એ જ્ઞાનને ઉપયોગમાં કેવી રીતે લાવવું. નગર બનાવવાનું જ્ઞાન છે, નગર બનાવવાનું જ્ઞાન છે, તો એ નગર કેવી રીતે બનાવવું, એનો ઉપયોગ કેવી રીતે કરવું, જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવું જેનાથી એ સફળ થઈ શકે, એ ચારિત્ર, એનું ચારિત્ર બતાવે છે. એ દરેકે દરેક જીવન જન્મથી લઈને મરણ સુધી આપણે પણ જે પ્રમાણે જન્મથી મરણ સુધી આપણે પોતાના માટે પરિવારના માટે જે પણ આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય તો પશુઓ પણ કરે જ છે, પોતાના પરિવારનું ભરણ પોષણ એ લોકો પણ કરે જ છે. એટલે એ ચારિત્રનો એક પ્રકાર છે, આચરણ છે. એના પછી વીર્યમ ઉઓગો, વીર્ય. વીર્ય એટલે શું? બળ, શક્તિ. દરેક જીવની અંદર શક્તિ રહેલી છે, એક પ્રકારની શક્તિ. જેટલા એના કર્મ ઓછા થાય એટલી એની શક્તિનો ઉગાડ થતો જાય. પણ અમુક પ્રકારની શક્તિ દરેક નાનકડા જીવની અંદર પણ રહેલી છે. નાનકડી કીડી પણ હોય ને, એના એના પોતાના વજન કરતા પણ વધારે કણીઓ એ લઈને પોતાના ઘર તરફ જાય. એટલે કેટલી એનામાં શક્તિ હશે કે આમ વાસ્તવમાં જીવ તો અનંત શક્તિશાળી છે, અનંત શક્તિનો ધારક છે. પણ કર્મના કારણે આવરાયેલી પણ શક્તિ જો પડી છે, તેમ છતાં પણ નાના નાના જીવોની અંદર પણ શક્તિના અંશો જોઈ શકાય. આપણા મનુષ્યની અંદર શક્તિ તો હોય એ સામાન્ય વાત છે, પણ નાનકડા જીવની વાત કરીએ તો ભગવાને જે વાત કરી એ નાના જીવોની અંદર પણ આપણે જોઈએ તો એ આપણને લાગે કે ભગવાને બધી સત્ય વાત જ કરી છે. તો કોઈ પણ જીવ હોય એની અંદર શક્તિ તો હોવાની જ છે. એના પછી ઉપયોગ, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પાંચેમાં પોતાની શક્તિને વાપરવી એ છે ઉપયોગ. એટલે જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એ બધું જ છે, પણ એના ઉપયોગની અંદર મત્ત રહેવું, એટલે એને કેવી રીતે વાપરવું એ જીવની જે સમજણ છે એને ઉપયોગ કહેવાય. આ આ દરેક લક્ષણો ફક્ત જીવની અંદર હોય, જીવ સિવાય અન્ય કોઈમાં ન હોય, એટલે આ જીવ તત્વની મોનોપોલી છે. એટલે જગતના કોઈ પણ જીવ હોય બધાની અંદર આ લક્ષણો હશે. જીવ સિવાયના બીજા કોઈ પણ તત્વ હશે અજીવ છે, તો અજીવની અંદર આ કોઈ પણ લક્ષણ તમને જોવા નહીં મળે. અને જેની અંદર આ લક્ષણો જોવા મળે એટલે સમજવાનું કે એ જીવ છે. તમને ક્લાસિફિકેશન કરવું હોય, આઈડેન્ટિફાઈ કરવું હોય કે જીવ કોણ છે અને અજીવ કોણ છે, તમને ખબર ન હોય તો આ પાંચ લક્ષણો, છ લક્ષણો જે છે એને જોઈ લેવાના. જેની અંદર આ લક્ષણો દેખાય એ જીવ છે, અને જેની અંદર આ લક્ષણ નથી એ અજીવ છે. આપણે અત્યારે જીવ છીએ, પણ જો પ્રાણ નીકળી જાય તો આ છ છ લક્ષણ જોજો. જ્યારે મૃત્યુ થઈ જાય, એ શરીર ખાલી એનો પડ્યો હોય, તો તમે આ છ લક્ષણોને ઘટાડજો. એની અંદર જીવ છે, જ્ઞાન છે, એને જ્ઞાન છે. અત્યારે ભલે આ આ જન્મની અંદર એ મોટામાં મોટો બિઝનેસમેન હોય કે ઘણું ભણેલું હોય, પણ મૃત્યુ થયા પછી એનું મળદો પડ્યો હોય તો એની અંદર કેટલું જ્ઞાન છે? કાંઈ નહીં. એની અંદર દર્શન નથી, એની અંદર ચારિત્ર નથી, ઉપયોગ નથી, વીર્ય કોઈ પણ પ્રકારની શક્તિ નથી, કોઈ સંવેદના નથી, કાંઈ નથી. એટલે જ્યાં સુધી આ જીવ છે ત્યાં સુધી આ બધા લક્ષણો તમને જોવા મળશે. એટલે આ લક્ષણો જીવની મોનોપોલી કહેવાય. હે, જીવના છ લક્ષણ છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ. આ છ લક્ષણો જીવના બતાવવામાં આવ્યા, તો આ છ લક્ષણો જેની અંદર હોય એ જીવ તત્વ છે. એના પછી જીવની અંદર પ્રાણ હોય. એકેન્દ્રિય, અચ્છા પ્રશ્ન હે. એકેન્દ્રિય વગેરે જે જીવો છે એની અંદર કેવી રીતે આ લક્ષણો ઘટાડી શકીએ? એકેન્દ્રિય ની અંદર જ્ઞાન છે, કેમ નથી? કેમ છે? કન્ફ્યુઝન છે. હા, એકેન્દ્રિય જીવો જે છે ને એ ડાયરેક્ટલી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી શકતા નથી, પણ ઝાડોને તમે સ્પર્શ કરો તો એને અંદર સંવેદનાનો અનુભવ થાય. સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એનાથી એને માપી શકાય, એનાથી એનું એની એની માપણી કરી શકાય છે. પછી એક લજામણીનો છોડ આવે છે, એ લજામણીને આપણે એના ફૂલને સ્પર્શ કરીએ એટલે એ ફૂલ સંકોચાઈ જાય. એટલે એને સંવેદના છે એની અંદર. જો એની અંદર જીવ તત્વ ન હોય તો એ ઉગે પણ નહીં, વૃદ્ધિ કોની થાય? આ અજીવ તત્વ છે, આ ટેબલ છે, એ દિન પ્રતિદિન ઉગે વધે, એનું શરીર વધે, ઊંચાઈ વધે, કાંઈ જ ન થાય. જ્યારે જીવ તત્વ ઝાડ છે, એ બીજ તમે નાખો એટલે એની વૃદ્ધિ થતી જાય, એવા કન્ડિશનો એને મળે એટલે એની વૃદ્ધિ થતી જાય. જ્ઞાન છે, દર્શન છે, ઝાડોની અંદર આપણા આપણી જેમ કસાયો પણ છે. આખર તો એ લોકો કેવા છે? સંસારી જીવો છે. સંસારી જીવોની અંદર કસાયો પણ છે. ક્રોધ, માન, માયા અને લોભ આ સામાન્ય ઝાડોની અંદર પણ રહેલા છે. ઘણા એવા ઝાડો હોય કે એમને માયા વગેરે ઘણી હોય, પરિગ્રહ વગેરે ઘણું હોય, કે એ પોતાના મૂળિયા છે ને એટલા દૂર સુધી ફેલાવે કે બીજા ઝાડને અંદર પોતાના મૂળિયા ફેલાવા દે નહીં, એટલે આખા આખા પરિસરને પોતે જ કવર કરી લે. એટલે અંદર એમનું એમનું ઘણું રહેલું છે પણ એ બહાર વ્યક્ત કરી શકતા નથી. અંદર ઘણું જ છે. ઘણા એવા સ્પેશિયાલિટી તમે સાયન્ટિફિક અને જ્યોગ્રાફિક ચેનલ જોશો ને તો ઘણી વાતો એની અંદર આવશે. ઘણા વૃક્ષોની કાંઈ ને કાંઈ સ્પેશિયાલિટી તમને જોવા મળશે, પણ એને એ સંવેદનને ડાયરેક્ટલી અનુભવ તમે ન કરી શકો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એને માપી શકાય. એકેન્દ્રિય જીવોની જે વાત છે, એકેન્દ્રિય ની અંદર પૃથ્વી કાય ની આ વાત થઈ, એના પછી અપકાય, તેવકાય, વાવકાય એટલે પાણીના જીવો, અગ્નિના જીવો વગેરે જે પણ છે, તો એ જીવોની અંદર જે સંવેદનાઓ છે એને માપવા માટે યંત્રોની શોધણી થઈ નથી. ઝાડની અંદર જીવ છે એનું સાયન્ટિફિક પ્રૂફ આપણને ઘણા સમય પછી, પહેલા તો ઝાડની અંદર જીવો માનતા જ નહોતા, પછી સાયન્ટિસ્ટે એ પ્રકારના ઉપકરણો બનાવ્યા એના કારણે એ બધી સાબિતી થઈ શકી, એટલે આજે આપણે માનીએ છીએ. પણ અન્ય જે પણ છે, પૃથ્વીકાય વગેરે છે, એના સંવેદનો માપવા માટેના યંત્રો હજી સુધી બન્યા નથી. પણ જો બન્યા નથી અને ભગવાને કહ્યું છે, ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈને કહી દીધું છે, પણ એ જો સંવેદનાનો અનુભવ કરવો હોય તો એવા યંત્રો આપણને બનાવવા પડે. ભગવાને તો જ્ઞાનમાં જોઈને બતાવી દીધું, ભગવાનને ખબર છે કે આ સત્ય છે, એટલે જ ભગવાને બતાવ્યું. અસત્ય ભગવાન બતાવે, ભગવાનને અસત્ય બતાવવાનું કોઈ કારણ જ નથી. કેમ બતાવે? જગતના જીવોને ખોટું શા માટે બતાવે કે આમાં પણ જીવ છે, આમાં પણ જીવ છે, શા માટે બતાવે? ભગવાને બતાવી દીધું, હવે એને આપણે આપણને પ્રૂફ જોઈતું હોય તો આપણે એ પ્રમાણેના ઉપકરણો આપણને બનાવવા પડે. બાકી સંવેદનાઓ દરેક જીવોની અંદર રહેલી છે. પૃથ્વી કાયની પણ વૃદ્ધિઓ થાય. નાનકડો હીરો હોય, એ હીરાની ખાણોની અંદર એ હીરાઓની વૃદ્ધિ થતી જાય છે. જ્યાં સુધી એને બહાર કાઢીને એનું શેપિંગ વગેરે કરવામાં ના આવે ત્યાં સુધી એ ખાણોની અંદર વૃદ્ધિ થાય. આમને આમ દરેક ડાયરેક્ટ મોટો હીરો આમ તમારા હાથમાં ના આવી જાય. એટલે આ વર્ષોના વર્ષોનો પ્રોસેસ છે. અંદર રહી રહીને એ મોટો 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 થતો જાય. એટલે કેમ એ વૃદ્ધિ પામે? જો એની અંદર જીવ હોય તો જ વૃદ્ધિ પામે. એક વખત એને ભઠ્ઠીમાં નાખી દીધો અને એનું શેપિંગ વગેરે કરી દીધો, એમાં એની અંદરનો જીવ જે છે એ બધા મૃત્યુ પામી જાય, પછી એની વૃદ્ધિ ન થાય. પછી તમે એની વીંટી બનાવીને પહેરો તો એ કાંઈ ઉગે નહીં. એટલે ત્યાં સુધી બધું એનું જે પણ સંવેદન છે, જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એ બધું સંવેદન એનું ચાલુ છે. એને માપી ભલે ન શકાય પણ આ છે એ છે. ઇતિહાસ તમે જોયું નથી છતાં પણ તમે માનો છો ને? આજથી તમે કેટલા વર્ષ પહેલા જન્મ્યા? 50, 60, 70, 100 એના પહેલાનો ઇતિહાસ જે છે એ તમે તો જોયો નથી. તો પણ તમે કહો કે ના, આવું થયું જ નથી, ચાલે? પ્રૂફ માગો તમે. તમારા ફોર ફાધર છે, તમે તમારા પપ્પાને જોયા, તમારા ગ્રાન્ડ ફાધરને જોયા એનાથી પહેલા છે કે નથી? હે, પરંપરા તો ચાલુ જ છે, તમે જોયા નથી એનાથી કાંઈ એ હતા જ નહીં એવું નથી, એ હતા પણ તમે જોઈ શક્યા નહીં. એટલે આ જીવો છે, ભગવાને જોયા છે, એટલે છે, પણ એને રીતસર વ્યવસ્થિત રીતે જોવાની જે પદ્ધતિ છે એ સાયન્સ વિકસાવી શક્યું નથી. ભગવાને તો દરેક ઠેકાણે જીવો જોયા અને ભગવાને બતાવી દીધા. કંદમૂળની અંદર અનંતા જીવ જોયા. કંદમૂળ છે, ભગવાને ખાવાની શા માટે મનાઈ કરી? ભગવાનને જરૂર છે? કાંદા બટાટા જે લોકો વેચે છે એની સાથે ભગવાનને કોઈ વેર નથી. એ જઈનો તમારી પાસે નહીં આવે અને કાંદા બટાટા નહીં લે, એની સાથે વેર ઝેર છે નહીં. ભગવાનને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. માણસ ખોટું શા માટે બોલે? સ્વાર્થ હોય કે ભય હોય તો જ ખોટું બોલે. ભગવાનને કોઈનો ભય નથી, ભગવાનને કોઈનો સ્વાર્થ નથી, પછી ભગવાન ખોટું શા માટે બોલે? ભગવાને તો પોતાના જ્ઞાનની અંદર જે પ્રમાણે જેટલું જોયું એ જ પ્રમાણે બતાવ્યું કે ભગવાને બીજા બધા શાક વાપરવાની ના ન પાડી અને કંદમૂળ જ વાપરવાની ના પાડી, ન વાપરવાની વાત કરી. શા માટે? એ કંદમૂળની અંદર વિશેષ અનંતા જીવો ભગવાને જોયા એટલે એનાથી કરુણા ભગવાનની અંદર ઉપજી કે આટલા બધા જીવો એક સ્વાદ માટે તમારા આટલા બધા જીવોની તમે કતરદાન કરો, આ તમારું પેટ કંઈ કબ્રસ્તાન નથી. તમે એકદમ ટેસ્ટ માટે થોડી વાર માટે આ જીવોને રાંધો. આટલા અનંતા જીવો કંદમૂળમાં તો એક સોયના અગ્રભાગ ઉપર જેટલા જીવો રહે એની અંદર અનંતા જીવો રહે. એક આખા બટાટામાં નહીં પણ બટાટાની અંદર તમે સોય નાખો અને સોય નાખ્યા પછી જે એ સોયની ઉપર જેટલા ભાગનો કણિયો રહી જાય એટલા ભાગની અંદર પણ અનંતા જીવો છે. આખા બટાટામાં પણ અનંતા જીવો કહેવાય અને અગ્રભાગની અંદર પણ અનંતા જીવો. અનંતા એટલે જેનું અંત નથી. એટલે એમ છે ને કે તમને 10 પ્રકારની દવા વાપરવાની છે, 10 પ્રકારની દવા વાપરવાની છે. એક તમે તપેલું લો, એની અંદર 10 દવાને મિક્સ કરો. 10 પ્રકારની લિક્વિડ દવા છે, એ લિક્વિડ દવાને એની અંદર મિક્સ કરો, એકદમ બરાબર એને ભેળવી નાખો અને પછી તમે એક ચમચી પીઓ તો એની અંદર કેટલી દવા આવી? એક ચમચીની અંદર કેટલી દવા આવી? 10-10 આવી ગઈ. અને વાટકાની અંદર કેટલી દવા છે? 10-10 છે. એવી રીતે કંદમૂળની અંદર, આખા બટાટાની અંદર અનંતા જીવો છે અને અગ્રભાગની ઉપર પણ અનંતા જીવો છે. અનંતા એટલે જેનું અંત આવે જ નહીં. સમુદ્રની જેમ, સમુદ્રનું જેમ અંત છે, સમુદ્રનો કોઈ અંત જ નથી. એટલે એની હજી બાઉન્ડ્રી છે પણ આ જીવોની બાઉન્ડ્રી જ નથી. જન્મ મરણ સતત ત્યાં ચાલુ છે. એટલે જીવો અનંતા જન્મ મૃત્યુ પામતા એની વૃદ્ધિ થતી જાય. એટલે કંદમૂળના અગ્રભાગ ઉપર આટલા બધા જીવો જોઈને ભગવાનને કરુણા ઉત્પન્ન થઈ કે મારા ધર્મના પાલન, હું જે મારા ધર્મમાં અહિંસા તત્વને મુખ્ય બતાવું છું અને મારા ધર્મના અનુયાયીઓ આવી વસ્તુઓ વાપરે તો એ તો મારો ધર્મ લજાય. અને હું અહિંસાની મોટી મોટી વાતો કરું અને આવા ટેસ્ટ માટે લોકો અનંતા જીવોનું કતરગણ કરે તો અહિંસાની કોઈ વેલ્યુ રહી જાય નહીં. એટલા માટે ભગવાને આ બધી જ વસ્તુઓ વાપરવાની ના પાડી. એવી રીતે કોઈ પણ વસ્તુ છે એની અંદર લોજિક છે. જૈન ધર્મનું કોઈ સાયન્ટિફિક ધર્મ એમને એમ નથી કહેવામાં આવ્યું. બધી જ વાતોની અંદર લોજિક છે. તિથિઓના દિવસોમાં લીલોતરી વાપરવાની નહીં, નિયમ છે કે નહીં? પર્યુષણમાં વાપરો છો? તમે નથી વાપરતો. તિથિઓમાં વાપરો છો? આઠમ પાંખીની અંદર, આઠમ પાખીના છે ને તિથિઓમાં લીલોતરી વાપરવાની મનાઈ કઈ છે? એનું સાયન્ટિફિક રીઝન છે. કારણ કે પૂનમ અને અમાસ ત્યારે છે ને ભરતી અને ઓટ સમુદ્રની અંદર વિશેષ આવે. ચંદ્રનો એ પ્રકારનો પ્રભાવ હોય જેના કારણે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે. એટલે પાણી તત્વ છે ને એ ચંદ્ર તરફ આકર્ષાય અને એના કારણે ભરતી અને ઓટ સમુદ્રની અંદર આવે, એટલે ચંદ્રને પાણી સાથે લેવા દેવા છે. હવે પૂનમ અને અમાસના દિવસે, હા, ગૌણપતિ દેવો ના શ્વાસોશ્વાસ થી રિલેટેડ નથી આ, એની અંદર છે એ છે ને મોટા મોટા સમુદ્રો ની અંદર તો છે એ પાતાલ કળશો રહેલા છે, પાતાલ ની અંદર કળશ આકારે જે કળશ નો આકાર ફોર્મ થયેલો હોય છે મોટા મોટા સમુદ્રો ની અંદર, તો એની અંદર હવા ભરેલી છે, હવાનું જે પ્રેશર ઉત્પન્ન થાય તો એ પ્રેશર અચાનક બહાર આવે તો પાણીની ભરતી થઈ જાય, એટલે પાણી જે છે એ ફેલાઈ જાય, એ કાંઠા તરફ ફેલાઈ જાય અને પાછો એ પ્રેશર ડાઉન થઈ જાય એટલે પાછો એ કુંભની અંદર થોડો થોડો ભરાઈ જાય એટલે પાછો એની ઓત થઈ જાય. પણ એ બધો ચંદ્રના પ્રભાવે કહેવામાં આવે છે કે ચંદ્રની જે ઇફેક્ટ છે એના કારણે ભરતી અને ઓતનું આ વધારે થઈ જાય છે, એટલે ચંદ્રને પાણી તત્વ સાથે વધારે એટ્રેક્શન છે. અને આપણી બોડીમાં પાણી તત્વ કેટલું છે? 70-80%. 70-80% આપણું બોડી પાણીથી ભરેલું છે, એટલે ચંદ્રનું ઇફેક્ટ આપણી બોડી ઉપર પણ પડે. એટલે આમ પણ 70-80% છે. તમે ગ્રીન લીફી વેજીટેબલ્સ તમે વાપરો, ગ્રીન લીફી વેજીટેબલ્સ ની અંદર શું હોય? 90% પાણી હોય, એટલે એ તમે વાપરો એટલે પાણીની વૃદ્ધિ થાય. આમ પણ એનું એટ્રેક્શન વધવાનું છે, તો હજી પાણી તત્વ તમે વાપરો તો તમારા શરીરની અંદર તકલીફ થવાના ચાન્સીસ પણ છે. એટલે આ સાયન્ટિફિક રીઝન છે, ભગવાનને અન્ય રીઝન બતાવ્યું, ભગવાને જે રીઝન બતાવ્યો એ તત્વની દ્રષ્ટિએ, પણ સાયન્ટિફિકલી એને પ્રૂફ આવી રીતે એનો પ્રૂફ પણ થઈ શકે છે. એટલે કોઈ પણ વાત, નાનકડી પણ વાત હશે ને, જીન શાસનમાં કોઈ એવી વાત નહીં હોય કે જે આપણા હિત માટે ન કરેલી હોય. ભગવાનને પોતાને સ્વાર્થ નથી, એટલે જગતના જીવો કેમ બરાબર રીતે નિરામય જીવન જીવે અને શાંતિથી જીવન જીવે એટલા માટે એમણે બધા કાયદા કાનૂન બતાવ્યા. બાકી એની અંદર આપણે કહીએ ભગવાનના સમયમાં તો આવું હતું ને, અત્યારે આવું છે, પછી આમ કરવાની શું જરૂર છે? એ બધા કાયદા કાનૂન આપણે લગાવીએ, પણ આપણી બુદ્ધિ કેવી છે? કેટલા જ્ઞાનના આપણે ધણી? આપણે 2 જ્ઞાનના અને ભગવાન 5 જ્ઞાનના ધણી. એટલે અમુક ઠેકાણે આપણી લોજિક, આપણો લોજિક કામ કરે નહીં, એટલે આપણી બુદ્ધિ મંદ બુદ્ધિ કહેવાય ભગવાનની સામે. આપણે લોજિકલી પણ ગમે એટલો વિચાર કરીએ, આપણે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરી શકતા નથી. જ્યારે ભગવાનની સૂક્ષ્મ બુદ્ધિ હતી એટલે એ બધું આપણા માટે ક્લિયર દર્શાવી દીધું. પછી તમે એની અંદર રીઝનેબલ, અરે ચોવિયાર અત્યારે કરવાની શું જરૂર? ભગવાનના સમયમાં તો લાઇટ નહોતી એટલે ભગવાને કહ્યું હતું, અત્યારે તો લાઇટ થઈ ગઈ છે તો પછી ચોવિયાર કરવાની શું જરૂર છે? લોકો ઘણા આવી રીતે રીઝન્સ બતાવતા, પણ ભગવાને એની અંદર કાંઈ જોયું હશે એટલા માટે ભગવાને ના પાડી. ભગવાને જોયું કે સૂર્યનો પ્રભાવ જેમ ઓછો થાય, સૂર્ય જેમ જેમ અસ્ત તરફ જાય અને એક વખત સૂર્ય અસ્ત થઈ જાય તો એની ગરમીના કારણે જે જીવોની ઉત્પત્તિ થઈ શકતી ન હતી એનાથી વધારે ઉત્પત્તિ એના અસ્ત પછી ઠંડકના વાતાવરણની અંદર સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ, એ જીવો તમે જોઈ શકો નહીં પણ સૂક્ષ્મ જીવોની ઘણી ઉત્પત્તિ થઈ જાય. એટલે આપણને ખબર પડતી નથી, આપણને તો દેખાતા નથી, આપણને આપણે ટેસ્ટથી જમીએ, પણ જેમને દેખાતા હતા એ ભગવાને આપણને ના પાડી છે. એટલે પછી આપણી બુદ્ધિ ત્યાં શોર્ટ પડી જાય તો ત્યાં ભગવાનની વાતો સ્વીકારવી પડે. તો અહીંયા હવે પ્રાણ, પ્રાણની વાત કરે છે, જે પણ જીવ છે એને પ્રાણ હોય, પ્રાણ એટલે લાઈફ, પ્રાણ તત્વ. કોઈ પણ જીવને આ પ્રાણ તત્વ હોય તો પ્રાણ કેટલા કયા છે? તો સંઘની મનુષ્યની અંદર 10 પ્રકારના પ્રાણ હોય, 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. 5 ઇન્દ્રિય એટલે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આ 5 ઇન્દ્રિય એના પછી ત્રણ બળ, મનોબળ, વચનબળ. મનોબળ એટલે વિચારવાની શક્તિ, વચનબળ એટલે બોલવાની શક્તિ, અને કાયાબળ એટલે કોઈ પણ કાર્ય કરવાની શક્તિ. આ ત્રણ બળ છે. એના પછી એક શ્વાસોશ્વાસ છે, જે જન્મથી મરણ સુધી આપણી સાથે રહે છે, અને એક આયુષ્ય છે. આ દસ પ્રાણો આપણા બધાની અંદર છે. પ્રાણ તત્વ એટલે જીવન જીવવા માટે જરૂરી જે તત્વ હોય ને એને પ્રાણ તત્વ કહેવાય. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો જીવન જીવવા માટે જરૂરી છે. જેને આંખ નથી એને જીવન જીવવામાં તકલીફ છે, જેને કાન નથી એને તકલીફ છે, જેને વચન શક્તિ નથી એને તકલીફ છે. એટલે જીવન એકદમ શાંતિથી જો જીવવું હોય તો આ દસ પ્રાણો બધાની જરૂરી છે. એની અંદર પછી એકેન્દ્રિય જીવ હોય તો એને પાંચ ઇન્દ્રિયમાંથી એક જ ઇન્દ્રિય હોય એટલે એના પ્રાણો ઓછા થઈ જાય. પણ સંઘની પૂર્ણ, આપણે જે સંઘની પંચેન્દ્રિય જીવો છીએ, એ બધા જીવોની અંદર દસ પ્રાણો રહેલા છે. તો ભગવાને કહ્યું કે આ દસ પ્રાણો એ જીવની સાબિતી છે. દરેકે દરેક જીવોની અંદર આ પ્રાણો રહેલા છે. એમાંથી આપણો જીન શાસન એટલો બધો સૂક્ષ્મ છે કે આ દસે દસ પ્રાણમાંથી કોઈ પણ એક પ્રાણની પણ આપણે હાનિ કરીએ તો એને હિંસા કહેવાય. દસે દસ પ્રાણને તમે ખતમ કરી નાખો તો એ તો હિંસા છે જ, એ તો બધા જ ધર્મ માને છે. કોઈ પણ જીવ હોય એનો વધ કરી નાખો, એના દસે દસ પ્રાણોને ઉડાડી દો તો એ તો હિંસા છે જ, એ તો દેખાય જ છે. પણ જૈન ધર્મ એનાથી સૂક્ષ્મની અંદર જાય છે. દસ માંથી કોઈ પણ એક પ્રાણને તમે અંશથી પણ હણો તો પણ એ હિંસા છે. એટલે કોઈની વિચારવાની શક્તિ છે, કોઈ વિચારે છે, મનોબળ છે કોઈનું, ઘણું મનોબળ, મને આ કાર્ય કરવું જ છે, એ મનથી વિચારે છે, અને તમે કહી દો નહીં આ કાર્ય તમે કરવાનું નથી. કોઈને અહીંયા આવીને કંઈક આ જૈન સેન્ટર માટે કંઈક વિશેષ કરવાનું મન હોય, એના મનની અંદર પ્લાનિંગ ચાલતું હોય, અને તમે ના પાડી દો નહીં નહીં અહીંયા કંઈક આવું કરવાનું નથી, એનું મનોબળ તમે રોકી નાખશો, એક પ્રકારની હિંસા છે. કોઈનું વચનબળ છે, તમારી મિટિંગ ચાલતી હોય, બધા મિટિંગમાં તમે હો, કાંઈક પણ ડિસ્કશન ચાલતું હોય, અને કોઈ એક વ્યક્તિ હોય એ બધી જ વાતોની અંદર એ થોડો વધારે વિશેષ જ્ઞાન પોતાનું દેખાડતો હોય, એ મિટિંગની અંદર વચમાં પોતાનું બોલવાનું ચાલુ કરે અને આપણને આવે કંટાળો, એટલે મેજોરિટી એક સાઈડમાં હોય તો બધા લોકો એને શું કહે, તું શાંતિથી બેસી જા, તું ચૂપતા બેસી જા, કાંઈ વધારે બોલવાની જરૂર નથી. એટલે એને એનું વચનબળ આપણે સ્ટોપ કરી નાખીએ. એ બોલે છે, એને બોલવાનો અધિકાર છે, પણ આપણે એને સ્ટોપ કરી નાખીએ એ પણ એક પ્રકારની હિંસા છે. કોઈને ટોન્ટ મારીએ એનાથી એના મનની અંદર અસ્થિરતા આવી જાય, મનના વિચારોની અંદર ઉપર નીચે થઈ જાય, તરંગો આવી જાય, એ પણ એક પ્રકારની હિંસા છે. એટલે આટલી સૂક્ષ્મ હિંસા જીન શાસનની અંદર બતાવવામાં આવી છે. બાદર હિંસા તો છે જ, એટલે કોઈ પણ જીવને આપણે મારીએ નહીં, આ તે એ તો બધું અહિંસાનું નિરૂપણ છે જ. આ તો જૈનનો છોકરો હોય ને, જૈનનો છોકરો ક્યારે પણ નાનકડા જીવને પણ મારે નહીં. આમ કરુણા તો આપણને પારણામાંથી જ મળી છે, જૈનોને કરુણા તો પારણામાંથી જ મળી છે. એટલે બચપનથી જ જૈનોના જીવોની અંદર કરુણા હોય જ. જૈનોનો નાનકડો છોકરો પણ હોય ને, એ પણ ક્યારેક કીડીને મારશે નહીં, જાણી જોઈને ક્યારે પણ કીડીને મારશે નહીં, કારણ કે એ કરુણા છે, ભગવાન છે ને, ભગવાન આપણને કરુણાની ભેટ આપતા રહે. ભલે કોઈ કઠોર હોય કે કોઈ એવો વ્યક્તિ હોય, તે છતાં પણ આટલી કરુણા તો બધાને હોય કે જાણી જોઈને કોઈ પણ જીવનું વધ તો કોઈ કરશે નહીં. જૈનોમાંથી કોઈ કસાબ ઉત્પન્ન થશે, કોઈ ઓબામા ઉત્પન્ન થશે, આપણા ઓસામા બિન લાદીન ઉત્પન્ન થશે, જૈનોમાંથી ક્યારે નહીં થાય. કે આવી ક્રૂરતાઓ જૈનોની અંદર ક્યારે પણ નહીં, કારણ કે કરુણાનો જે સ્ત્રોત છે એ ભગવાન પાસેથી આટલી કરુણા તો આપણને મળેલી જ છે. તો દરેકે દરેક જીવોના આ પ્રાણો છે. એટલે એ છે ને એ કરુણા છે ને એ પોતાનો ઇન્ડિપેન્ડન્ટ વિષય છે. એટલે દરેક જીવોની અંદર કરુણાનો ભાવ ઉપર નીચે હોઈ શકે, પણ એનાથી એ મીઠ ખાય છે એ ક્રૂર બુદ્ધિથી ખાય છે એવું નથી. ખાય છે એ અજ્ઞાનતાના કારણે ખાય છે, પણ એક એની ક્રૂરતાની બુદ્ધિ. કસાઈની પાસે કેવી ક્રૂરતા હોય કે એને જીવતા જીવને કોઈને મારવા માટે એને કાંઈ પણ જરા પણ મનની અંદર ફરક ના પડે. બકરી હોય, બકરી અવાજ કરતી હોય, તરફડિયા મારતી હોય, તો પણ એને મારી નાખવામાં એને કાંઈ પણ મનની અંદર થાય નહીં. જ્યારે જૈનોની કરુણા એટલી હોય કે ભલે એ માંસ ખાતો હોય પણ એ જોઈ ન શકે, એ કોઈને મારી ન શકે. એટલે એટલી પરિણામની ધારા છે ને, એટલી ક્રૂરતા એની અંદર એટલા હદ સુધીની આવી શકતી નથી. એટલે પછી એ કઠોરતા ને એ દરેક જીવનો અલગ અલગ વિષય છે. એ જેની અંદર જેટલી કઠોરતા હોય એટલું એનું પાલન ઓછું હોય. પણ જનરલી જોવા તમે જાઓ, મેજોરિટી મોસ્ટલી તમે 99.99% જુઓ તો આટલી કરુણા તો દરેક જીવોની અંદર હોય છે. નહીં, 10 પ્રકારથી નહીં, 10 પ્રાણો જે છે એ પ્રાણોની પૂર્ણતા અથવા અંશતા પણ હાનિ જો કરીએ. એટલે 10 પ્રાણો છે ને એની પૂર્ણ હાનિ એ 10 પ્રકારો થયા. એની આંશિક હાનિ તો પણ પછી કેટલા પ્રકારની આંશિક હાનિ એણે કરી છે એટલે અગણિત થઈ શકે. એટલે વિવિધ પ્રકારોથી જીવ હિંસા કરી શકે. ટોટલી આમ ગણતરીમાં નથી. આપણે શું છે, બાદર હિંસાને જોઈ શકીએ છીએ. સ્થૂલથી જે હિંસા થાય એ આપણે જોઈ શકીએ છીએ, પણ મનની અંદર આપણે હિંસા કરીએ છીએ એનું શું, એની ગણતરી કોણ કરી શકશે? જ્ઞાની સિવાય બીજો કોઈ ન કરી શકે. મનથી હિંસા નથી થતી આપણી? હે, મન વચન કાયાના દોષોમાં આવી ગયું એટલે એ ગણતરી જ્ઞાનીઓ કરી શકે, પણ મનથી આપણે કેટલું કર્યું, કેવું કર્યું, શું કર્યું એ આપણે એને ગણાવી શકીએ ને? વચનથી પણ બોલીને આપણે હિંસા કરી. આપણી જીભ એવી છે ને, જીભની સ્પેશિયાલિટી માટે એના માટે કોઈ સ્પેશિયાલિસ્ટ નથી. જીભનો કોઈ સ્પેશિયાલિસ્ટ છે? હે, આંખનો છે, કાનનો છે, નાકનો છે, જીભનો છે કોઈ? હે, જીભ પોતે સ્પેશિયલ છે, અને સ્પેશિયલ છે માટે એના રક્ષક કેટલા? 32. એને અંદર પૂરી રાખવામાં આવે તો પણ એ જીભ કેવી છે? જીભ કેવી છે? હાડકા વગરની જીભ. સામે રહેલા હે આપણા શરીરમાં હાડકા કેટલા? હે, 206 હાડકા વાળા માણસને એ ખખડાવી શકે, એની અંદર એક પણ હાડકો નથી. પણ એક ખાલી એ અવાજ કરે એટલે સામે વાળો ખખડી જાય. છે જીભની સ્પેશિયાલિટી કહેવાય કે નહીં? પછી જોજો આંખને કેટલા કામ, આંખને કામ કેટલા? એક જ જોવાનું. કાનના કામ કેટલા? સાંભળવાનું. પછી નાકના કામ કેટલા? સૂંઘવાનું. જીભના કામ કેટલા? જીભના કામ બે છે, બોલવાનું અને ખાવાનું. આ બે કામ. બોલવાની ભૂલના કારણે કોર્ટ અને ખાવાની ભૂલના કારણે હોસ્પિટલ. થાય કે ન થાય? સ્પેશિયાલિટી કેટલી છે આ જીભની? હે, તમે આ શરીર છે, શરીર ઉપર તમે તેલ લગાડો ને, તેલ લગાડો કે ઘી લગાડો, કેટલું ચીપકું ચીપકું લાગે. કેટલી વાર સુધી તમને એકદમ ચીપકો ચીપકો લાગતો રહે, જ્યાં સુધી તમે બરાબર રીતે સાફ ન કરો ત્યાં સુધી કેવું ચીપકું ચીપકું લાગે. એ જીભની ઉપર કેટલું ખાઈએ આપણે તેલ ઘી બધું, ક્યારે ચીપકું લાગે છે? ક્યાં જાય છે? ક્યારે જીભને સાફ કરી છે તમે? તેલ ઘી વાળું ખાધા પછી ક્યારે જીભને સાફ કરી છે? નથી કરી. કારણ કે આ જીભ એટલી બધી સ્પેશિયલ છે, બધી સ્પેશિયાલિટી એની અંદર છે માટે કોઈ સ્પેશિયાલિસ્ટની જરૂર નથી. એટલે ભગવાન કહે છે આવી સ્પેશિયાલિસ્ટ જીભને તમે સ્પેશિયલી વાપરો. જે વસ્તુ બહુ મહત્વની હોય ને એને સંભાળીને વાપરવાની. તમે જે જે પ્રકારે પાણી વાપરો એ પ્રકારે ઘીને વાપરો. હે, પાણીની કે નળ ચાલુ કરીએ એટલે એકદમ ફ્લો ચાલુ થઈ જાય. ઘી ઘીને તમે આમ ને આમ નાખી દો ફ્લોની જેમ. ઘી ઘી તેલ જેવી ચીજો એકદમ સંભાળી સંભાળીને વાપરો. એવી રીતે ભગવાને કહ્યું આ જીભ જે સ્પેશિયલ છે ને એનો ઉપયોગ સંભાળી સંભાળીને કરવાનો. બોલવામાં પણ સંભાળવાનું છે, ખાવામાં પણ સંભાળવાનું. એટલે ભગવાન આ જ બધી વાતો કરે છે. 32 એના રક્ષકો છે તે છતાં પણ એ સખણી રહી શકતી નથી. એટલે કેટલી સ્પેશિયલ છે એ વિચાર કરજો. તો આ પર્યુષણનો આ જ સંદેશ છે. ક્ષમાપનાજનો જે ભાવ કેળવવાનું છે એ જીભને શાંત રાખીને જ કરવાનું. આ પર્યુષણ દરમિયાન છે ને તમને સાચી રીતે પર્યુષણની આરાધના જો કરવી હોય તો બે ફેક્ટરી તમને ખોલવાની. પર્યુષણ દરમિયાન, પર્યુષણના 7 દિવસો છે, સંવત્સરી પ્રતિક્રમણ તમે કરો એનાથી પહેલા તમને બે ફેક્ટરી ખોલવાની. એક આઈસ ફેક્ટરી અને એક સુગર ફેક્ટરી. મગજને ઠંડો રાખવા માટે આઈસની ફેક્ટરી જોઈએ અને જીભને મીઠી રાખવા માટે સુગરની ફેક્ટરી. આખો જીવન તમારો બરાબર થઈ જશે. એટલે જે પણ જીવનની અંદર કડવાશ હશે, જે કંઈ પણ પાપ વેર આ તે બધું જ હશે, એ બધું એના કારણે બધું બરાબર થઈ જશે. આટલો ખાલી પ્રયત્ન કરવાનો. પણ આ જીભ છે ને ખાવાની મમતા પણ જતી નથી અને બોલવામાં પણ કંટ્રોલ રહેતો નથી. પાણી એક વખત આપણે ગાળીને પીએ પણ વાણીને ક્યારે પણ ગાળતા નથી. એટલે ભગવાને કહ્યું વાણીને પણ વિવેકના ધર્ણથી ગાળીને વાપરો. વાણી પણ બોલવી હોય ને ત્યારે વિવેકનો ગરણો તમારો આડો હોવો જોઈએ. શું બોલો છો, કેવી રીતે બોલો છો, શા માટે બોલો છો એ બધું મહત્વનું છે. ભગવાને કહ્યું 100 વાર બોલો અને પછી 1 વાર બોલો. જ્યાં તમારી જરૂર લાગે, તમારા બોલવાની જ્યાં જરૂર હોય ત્યાં જ બોલો. ફોકટની બળબડ તમે કરો ને. કોઈએ તમે પૂછ્યું ન હોય ને તમે તમારી ઓપિનિયન ક્યારે પણ આપો ને. ખોટી ટક 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 આખો દિવસ કરો ને. ઘડિયાળ છે ને આપણને સંદેશ આપે. ઘડિયાળમાં છે ને સેકન્ડનો કાંટો હોય ને દર સેકન્ડે આગળ વધે, દર સેકન્ડે આગળ વધતો જાય. ટક 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 અવાજ કરતો જાય. અને જે હવરનો કાંટો છે એ એક જ વાર ટકોરો કરે, ટક ટક ન કરે પણ એક જ ટકોરો કરે. જ્યારે 12ના અંક પાસે જાય ત્યારે એક ટકોરો મારે. આપણી નજર કોની ઉપર જાય, સેકન્ડના કાંટા ઉપર જાય કે હવરના કાંટા ઉપર જાય? હવરના કાંટા ઉપર જાય સહજ રીતે. એટલે મહત્વ કોનું વધારે? હવરના કાંટાનું વધારે. એટલે ભગવાન આપણને કહે છે કે સતત તમે ટક 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 કર્યા રહેશો. તમારા ઘરમાં છે ને ઘણા મોટા લોકોની આદત હોય સતત ટક 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 ચાલુ જ હોય, સતત કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ બડબડ 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 ચાલુ જ હોય. એટલે એ પછી નાનાને પણ આદત થઈ જાય. એ લોકો શું કહે, એ બોલે છે ટક ટક કર્યા કરે, આપણને એની કાંઈ વેલ્યુ નથી. પણ એવો કોઈ પીઢ વ્યક્તિ હોય ને એ એ બધું ચૂપચાપ સહન કરે, બધી વાતો એ મનમાં રાખે, જ્યારે એક અવસર આવે ત્યારે એક ટકોરો મારી દે, ત્યારે એની વાત બરાબર હૃદયની અંદર ઉતરી જાય. એટલે ટકોરા મારે એનું મહત્વ છે, ટક ટક કરે એનું મહત્વ નથી. એટલે ભગવાને આ વાત બતાવી છે કે જીભને વિવેકના ધર્ણથી. ભગવાને પોતાના જીવનની અંદર પણ આચરણ આવી રીતે જ કર્યું. ભગવાન દીક્ષા લઈને સાધના માટે નીકળ્યા, ત્યારથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં, ત્યાં સુધી કેટલું બોલ્યા? ભગવાન મૌનનો પ્રસ્થાન લે છે, મૌન જ ધારણ કરે છે. પ્રાય કરીને ભગવાન મૌન જ છે. અમુક ઠેકાણે ક્યારેક બે શબ્દ બોલવા પડ્યા હોય ને એ પણ શા માટે? કોઈ ઇમરજન્સી કાર્ય હોય કે ક્યાં જ્યાં બોલવા જેવું હોય ત્યાં જ ભગવાન બોલે. ભગવાનને ઉપસર્ગ કેટલા થયા? સાધના કરવા માટે નીકળ્યા, દેવોએ ઉપસર્ગ કર્યા, તિર્યંગોએ ઉત્સર્ગ કર્યા, મનુષ્યોએ ઉત્સર્ગ કર્યા, બધાએ ભગવાનને હેરાન કર્યા. દેવોને ભગવાન બે શબ્દ કહે તો દેવો સમજે કે નહીં? દેવો આપણી ભાષા સમજે કે નહીં? સમજે. હવે મનુષ્યને કાંઈ બે ચાર શબ્દો કહીએ, એ વ્યક્તિ આપણી ભાષા સમજે કે નહીં? એ સમજી શકે. તિર્યન સમજી શકે? તિર્યન આપણી ભાષા સમજી શકે? ન સમજી શકે. છતાં પણ ભગવાનને જે જે દેવોએ ઉત્સર્ગ કર્યા એની સામે ભગવાન કાંઈ બોલ્યા નહીં. જે જે મનુષ્યોએ ઉત્સર્ગ કર્યા, ગોસાળીઓ છે, ગોવાળીઓ છે, ભગવાનને માર માર્યા, ભગવાનના કાનમાં ખીલા ઠોક્યા, બધું જ કર્યું, એ કોઈની સામે ભગવાન કાંઈ બોલ્યા નથી. આ લોકો તો સમજી શકતા હતા, એની સામે પણ ભગવાને કાંઈ બોલ્યું નથી. અને ઓલો ચંડકોશિક સર્પ છે ને, એને એક દંત માર્યો તો ભગવાને કહ્યું બુદ્ધિ બુદ્ધિ ચંડકોશિય, હે, એને બોલવાની જરૂર નથી. મનુષ્ય અને દેવોનો ઉદ્ધાર ન થઈ શકે? મનુષ્ય અને દેવો તો સહેલાઈથી સમજી શકે છે, એ તિર્યન તો સમજી શકતો નથી, એને બોલવાની શું જરૂર છે? તો ભગવાન પોતે જીવનમાં આચરણમાં આ વાત મૂકેલી છે કે જ્યાં જરૂર છે ત્યાં જ બોલવાનું. ભગવાનને ખબર છે કે આ દેવોને કહીશ ને તો પણ આ જીવનની અંદર ઉતારવાના નથી, એ સમજવાના નથી, અને આ મનુષ્યોને કહીશ ને તો પણ એ લોકો મારી વાતને ઉડાડી નાખશે, એ કાંઈ મારું માનશે નહીં. હા, તો મારો પૂર્વ ભવનો ઋણાનુબંધ છે અને જે વેર વાળવાનું હોય એ તો વાળીને જ રહેવાના છે. એટલે ગમે એટલું કલાકો કલાકોના પ્રવચન આપી દઈશ તો પણ એ લોકો સુધરશે નહીં. જ્યારે આ ચંડકૌશિકને હું જે પણ કહીશ ને એને ધારણ કરીને સમજી જશે. અને એ પણ ભગવાને શું, એને એક કલાક પ્રવચન આપવાનું નથી કર્યું. ચંડકૌશિકને સતત એક કલાક સુધી પ્રવચન નહીં. ભગવાને કહ્યું કે બે શબ્દમાં કામ પતતું હોય તો ત્રણ શબ્દ નહીં કરતા. એટલે જ્યાં જેટલું જરૂરી છે એટલું જ બોલવાનું. ચંડકૌશિક બે શબ્દમાં સમજી ગયો ને. આપણે વર્ષોના વર્ષોથી ભગવાનની વાતો સાંભળતા આવીએ છતાં પણ આપણે એવા ને એવા. એટલે ગયા પરિસંગથી આ પરિસંગમાં કઈ ફરક લાગે છે? ગયા પરિસંગની વાતો કેટલી યાદ છે? પર્યુષણના જે વિષયો લીધા હતા એ અત્યારે એની ટેસ્ટ લઉં કે નહીં? મને બધી યાદ છે. ભગવાને કહ્યું કે વાણી છે ને એ સંભાળીને વાપરવાનું છે, અને તમે જે શ્રવણ કરો એને સંભાળીને રાખવાનું છે, જીવનની અંદર ઉતારવાનું છે. અકબર રાજા છે ને, અકબર રાજાના મહેલની અંદર એક ઢીંગલી વેચવા વાળો આવ્યો, ડોલ ઢીંગલી વેચવા વાળો આવ્યો. ત્રણ સેમ ટાઈપની ડોલ હતી, સેમ ટાઈપની ઢીંગલીઓ ત્રણ બનાવી હતી એને. રાજાને કહ્યું તમે કોઈ પણ એકને પસંદ કરો, ત્રણમાં સેમ ટાઈપ છે, સેમ ટુ સેમ, દિક્કો ટુ દિક્કો સેમ છે, બધું મટીરિયલ હા તે બધું સેમ, પણ એકના પ્રાઇસ ઓછા, બીજાના એનાથી થોડા વધારે, અને ત્રીજીના હાઈ પ્રાઇસ, ત્રણે સેમ ટુ સેમ છે. રાજાને કન્ફ્યુઝન થયું, આ તો ત્રણેય બરાબર છે, સેમ ટુ સેમ છે, કોઈ પણ જરા પણ ફરક નથી, તો આની પ્રાઇસમાં આટલો ફરક કેમ? રાજાને કઈ સમજ પડી નહીં. બિરબલ ને કહ્યું આનું તમે સોલ્યુશન કાઢો, હા કેમ આની આના વધારે પૈસા માગે છે ને આના ઓછામાં પતાવે છે. બિરબલે રાજાને કહ્યું એક ચણાનો દાણો મને લઈ આપો. ચણાનો દાણો, તો રાજાએ એને ચણાનો દાણો મંગાવી આપ્યો. બિરબલે ત્રણેય ઢીંગલીઓની પરીક્ષા કરી. એ ઢીંગલીઓના કાનમાં કાણો હતો, ત્રણેય ઢીંગલીઓના કાનમાં કાણો હતો. પહેલી ઢીંગલીના કાનમાં એ ચણાનો દાણો નાખ્યો ને તો એ બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. બીજી ઢીંગલીના કાનમાં નાખ્યો તો એ મોઢામાંથી નીકળી ગયો, અને ત્રીજીના કાનમાં નાખ્યો તો એ અંદર રહી ગયો, બહાર નીકળ્યો જ નહીં. તો બિરબલે કહ્યું આ બધા કરતા મોંઘી છે અને આ લેવા જોઈએ. રાજાને કઈ સમજ પડી નહીં. બિરબલે પાછો સમજાવ્યો કે આ જગતની અંદર ત્રણ પ્રકારના લોકો હોય છે, એક એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખે. અહીંયા તમે સાંભળો, બહાર જઈને તમને કોઈ પૂછે, આ તો બધું ચાલ્યા કરે, ભગવાનની વાતો તો એ શ્રેણીકભાઈ આવે છે ને, શ્રેણીકભાઈ વાતો કરતા રે, આપણને શું લેવા દેવા, આપણને સાંભળવા માટે જવાનું, આ સાંભળવા અહીંયાથી સાંભળવા અહીંયાથી કાઢી નાખવાનું. એની કિંમત ઓછી છે. એના પછી એનાથી વિશેષ કિંમત કોની છે, એનાથી વધારે કિંમત કોની, તો કાનથી સાંભળે અને મોઢાથી બહાર કાઢે. એટલે ઘણા લોકો એવા હોય એને કાનથી બધું સાંભળે અને ઘરે જઈને કોઈ પૂછે એમને કે આજે પ્રવચનમાં શું હતું, તો એ બધું એમને જણાવે. જે લોકો એટેન્ડ કરી શક્યા નથી એ લોકોને પૂછવામાં આવે તો આ લોકો બધું એમને એક્સપ્લેન કરી શકે. એટલે પહેલા કરતા તો એ બહેતર છે. અને એના પછી ત્રીજા પ્રકારના જીવો છે, એ કાનમાંથી સાંભળે અને પોતાના જીવનની અંદર એનું આચરણ કરે, એને જીવનની અંદર ઉતારે. એ વાતને બહાર ભલે ના કરે પણ પોતાના જીવનની અંદર આ બધો ધર્મ એનો ઉતરી જાય. એટલે વિશેષ મહત્વ આવા લોકોનું છે. આપણને કેવા બનવું છે એ આપણી ઉપર છે, પણ ભગવાન આ વાત કરે છે. જે પણ ઇન્દ્રિયો છે એ ભોગ સુખો માટે પણ વાપરી શકાય છે અને ધર્મ કાર્યો માટે પણ વાપરી શકાય છે. તમને કયા માર્ગે જવું એ તમારી ઉપર. ભગવાને તો માર્ગ બતાવ્યો. ભગવાનનું કામ શું છે? ભગવાને જે માર્ગ જોયો એ ભગવાને આપણને બતાવી દીધો. પછી એ માર્ગ ઉપર ચાલવું કે ન ચાલવું એ આપણી ઉપર છે. ભગવાન ક્યાં પણ કમ્પલસરી કરતા નથી. ભગવાને કંદમૂળ ત્યાગનું માર્ગ બતાવી દીધો, ચોવિયાર કરવાનો માર્ગ બતાવી દીધો, આવી રીતે પ્રતિક્રમણ આ તે બધા જ માર્ગો ભગવાને બતાવી દીધા. પછી કરવું ન કરવું એ આપણી ઉપર છે. હવે તો એવી ફેશન નીકળી છે, જૈન પાઉંભાજી, જૈન આમલેટ, આ તે બધું જૈનમાં મળે છે. ભગવાને પહેલો બહારના ખાવાની મનાઈ કરી હતી. અને તમે વિચાર કરજો કે જૈન પાઉંભાજી, જૈન પાઉંભાજી એવું નામ પડતું હોય તો એ વ્યક્તિના મનમાં જૈનો માટેની છાપ કેવી હશે? જે જૈન પાઉંભાજી બનાવનારો હોય તે વ્યક્તિના મનમાં જૈનો માટેની છાપ કેવી હશે? કે જૈનો ક્યારે પણ કાંદા બટેટા ખાય નહીં, એટલા માટે એને જૈન પાઉંભાજી બનાવી. આપણે જૈન થઈને કાંદા બટેટા ખાઈએ તો આપણી છાપ કેવી, આપણી જે ઓરિજિનલ છાપ છે એ આપણા માટે જ યોગ્ય થતી નથી. અન્ય લોકોને જૈનો પ્રત્યે એવું માન છે, એટલે આપણા માનમાં એ લોકો સ્પેશિયલ બનાવે. અન્ય કોઈ ધર્મની મળે સ્પેશિયલ ડીશો, જૈન ધર્મની મળે, પણ એનું આચરણ આપણે જ ચૂક્યા છીએ. આચરણ કરવું એ આપણા ઉપર છે. અહીંયા પરમાત્મા જીવ તત્વનું વર્ણન કરે છે કે પ્રાણને જે ધારણ કરે એ જીવ છે. જે જીવોના લક્ષણો હોય એ દરેક જીવોની અંદર હોઈ શકે, આ જીવ તત્વ છે. એના પછી બીજો જીવ તત્વનું વિશેષ ડિસ્કશન આપણે જૈન બાયોલોજીનો અલગ વિષય છે ને, ત્યારે ઊંડાણથી સમજાવીને કરીશ. બોર્ડ ઉપર લખીને તમને સમજાવીને કરીશ. એના પછી અજીવ તત્વની વાત છે. જે જીવ નથી એ બધા અજીવ, એટલે જેની અંદર જીવ તત્વના લક્ષણો નથી એ બધા જ અજીવની અંદર આવે છે. એ અજીવમાં પ્રકાર છે, ધમ્મા ધમ્મા ગાસા તિયતે દયા તહે વદ્ધાય ખંડા દેશ પૈસા પરમાણુ અજીવ ચૌદશહા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને ઉદ્ગલ, આ અજીવના પ્રકારો છે. ધર્માસ્તિકાય એટલે આજે આકાશ છે, આકાશ પ્રદેશ છે, આકાશ પ્રદેશની અંદર એક એવું તત્વ રહેલું છે જે ચાલવા માટે, હલનચલન માટે, કોઈ પણ પ્રકારનું નાનકડું પણ હલનચલન થાય તો એ તત્વ આપણને સહાય કરે. આમ આકાશની અંદર એ તાકાત નથી, વાયુની અંદર તાકાત. વાયુ તો શું કરે, સ્પેસ આપે, જગ્યા કરી આપે, પણ એ જગ્યાની અંદર હલનચલન કરવું એ ધર્માસ્તિકાય હોય તો જ થઈ શકે. જ્યાં ધર્માસ્તિકાય ન હોય, એટલે 14 રાજલોકની બહાર જ્યાં ધર્માસ્તિકાય નથી ત્યાં હલન ચલન થઈ શકતો નથી. એટલે જેમ એક્ઝામ્પલ આપણે કહીએ ને કે માછલી છે પાણીની અંદર તરે છે, માછલી પાણીની અંદર તરે છે, માછલીની અંદર તરવાની શક્તિ છે, પણ તરવા માટે સહાયક કોણ બને છે? પાણી. તરવા માટે પાણી સહાયક બને છે. પાણી ન હોય તો માછલી તરી ન શકે. એવી રીતે ધર્માસ્તિકાએ ન હોય તો આપણે એક આંગળી પણ જરા પણ હલન ચલન ન કરી શકીએ. એટલે ધર્માસ્તિકાએ આખા 14 રાજલોકની અંદર એક સમૂહ રૂપે રહેલી છે, એ છે માટે આપણે હલન ચલન કરી શકીએ. અને અધર્માસ્તિકાએ જે છે એ સ્થિરતા રાખવા માટે સહાય કરે છે. હવે સતત આપણે એક વખત આંગળી હલાવી હવે પછી સતત હાલવી જોઈએ તો પછી સ્થિર કેમ થઈ જાય છે? એ સાથે અધર્માસ્તિકાએ પણ રહેલું છે. એટલે આપણી જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે આંગળીને સ્થિર પણ રાખી શકીએ છીએ. એ અધર્માસ્તિકાયની સહાયથી આપણે સ્થિર રાખી શકીએ. આકાશાસ્તિકાય છે, આકાશ છે એ દરેકે દરેક જીવોને અને જળ વસ્તુ બધાને એની અંદર રહેવા માટે સ્થાન પ્રદાન કરે છે. એટલે આ બધું આકાશ જ છે. એ આકાશમાં આપણે રહીએ છીએ. આકાશ આપણને સ્પેસ પ્રોવાઈડ કરે છે. આ વસ્તુ આપણે અહીંયાથી અહીંયા રાખી તો આકાશે જગ્યા બનાવી આપી, એટલા માટે આપણે રહી શકીએ. આમ આખો આકાશ હવાથી ભરેલો છે પણ જગ્યા આપણા માટે થાય ત્યારે આપણે એની અંદર રહી શકીએ. એ આકાશ અસ્તિકાય છે. એના પછી અજીવ, આ બધા અજીવ છે, એની અંદર જીવ નથી, એ ખાલી જીવને સહાય કરે છે. આ તત્વો જોઈ શકાતા નથી, જેમ હવા જોઈ શકાતી નથી તેમ આ તત્વો પણ જોઈ શકાતા નથી, પણ ભગવાનની દ્રષ્ટિએ આ બધું છે. એના પછી પૂદગલ અસ્તિકાય, પૂદગલ આ જીવ છોડીને જે પણ તમને ભાદર સ્વરૂપે જોઈ શકાય છે એ બધું પૂદગલ છે. જીવને છોડીને એટલે આત્મા, પોતાના આત્માને છોડીને જે પણ વસ્તુ છે એ બધું પૂદગલ છે. પૂદગલ એટલે, પૂદગલ એટલે શું? મેટર. પૂદ અને ગલ એનું નામ જ એવું છે. પૂદ એટલે પુરાવું અને ગલ એટલે ગળાવું. એટલે જેનું ફોર્મેશન છે અને ડિસ્ટ્રક્શન છે એ બધી જ વસ્તુઓ પૂદગલ અસ્તિકાય કહેવાય. જેનું ફોર્મેશન છે અને ડિસ્ટ્રક્શન છે એ બધું પૂદગલ અસ્તિકાયની અંદર આવે. આત્માનું ફોર્મેશન નથી, આત્માનો અંત નથી, પણ આત્મા સિવાયની બધી જ વસ્તુઓ, આ શરીર છે કે આ જેટલી પણ વસ્તુઓ અહીંયા જોઈ શકાય છે બધાનું ફોર્મેશન થયેલું છે અને એની અંદરથી જીવ તત્વ જો નીકળી જાય તો એનું ડિસ્ટ્રક્શન પણ ચાલુ થઈ જવાનું છે. ડિસ્ટ્રક્શન છે ફોર્મેશન. જેમ તમારું શરીર છે, શરીર માતાના ગર્ભમાં આવે એટલે પહેલું કામ ખાવાનું કરે, એ આહાર ગ્રહણ કરી, આહાર ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવવાનું એ ચાલુ કરે. એટલે એનું ફોર્મેશન છે. શરીર એ પૂદગલ છે. શરીરનું ફોર્મેશન થાય પછી શરીર જેમ જેમ વધતો જાય, જેમ જેમ વર્ષો આગળ વધે તેમ શરીર મોટું મોટું થતું જાય અને અંતે જ્યારે મૃત્યુ થાય ત્યારે એનો વિનાશ થઈ જાય. ત્યારે પછી એ શરીરને બાળી નાખવામાં આવે. બાળીએ નહીં કે દાટીએ, દાટીએ પણ નહીં, આમને આમ પડ્યો રહે તો પણ એ ડિકમ્પોઝ થઈ જાય. એટલે એ પોતાની મેળે ગળી જાય. પૂદગલનો એ સ્વભાવ છે પૂરણ અને ગલન. સમયે સમયે એની અંદર પૂરણ અને ગલન ચાલુ જ છે. સમય સમય, હર સમય, હર ક્ષણે એની અંદર ચેન્જસ થતા રહે. શરીરની અંદર પણ હર સમયે ચેન્જસ થતા રહે. ડાયરેક્ટલી કોઈ મોટો થઈ જતો નથી. આપણે કહીએ એક આ જૈન સેન્ટરનું તમે ઉદ્ઘાટન કર્યું, આ નવું જ જૈન સેન્ટર છે, નવું જ. હજી તો કેટલા વર્ષ થયા છે? 2 વર્ષ, 2 વર્ષ 4 વર્ષ જેટલા થયા હોય એ. પણ એ નવું છે કે જૂનું છે? નવું છે કે જૂનું છે? આપણું શરીર નવું છે કે જૂનું છે? તમે શું કહો?
મારી એજ કેટલી છે? 25 years old, નોટ ન્યુ. શું છે? 25 years old એટલે 25 વર્ષથી જૂનો થતો આવ્યો છે. અચાનક કોઈ જૂનો થતો નથી. આ સેન્ટર છે, આ સેન્ટર, સેન્ટરની લાઈફ કેટલી? 50 વર્ષ, 100 વર્ષ. 100 વર્ષ પછી સમજો આ પડી જાય, એક દિવસ આ પડી જાય તો લોકો શું કહે? આજે આ જૂનું થઈ ગયું, આ પડી ગયું. આજનો આજ થયો છે, આજનો આજ કોઈ જૂનો થતો નથી. જ્યારથી એની બનવાની શરૂઆત થાય છે ત્યારથી એ જૂનો થતો જ જાય છે. એટલે ક્ષણે ક્ષણે એની અંદર ફેરફાર થતું જાય છે. માણસ મોટો ક્યારે બને? અચાનક એક દિવસ 18 વર્ષનો થઈ ગયો, એને લાયસન્સ મળ્યું એટલે માણસ મોટો કહેવાય? નહીં, જન્મ થાય એટલે એ મોટો થતો જાય. એટલે જ્યારથી એનું જન્મ થાય છે ત્યારથી એ મોટો 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 સતત મોટો થતો જાય છે. એટલે એ ઉદગલની અંદર સતત પૂરણ અને ગલન ચાલુ જ છે. એટલે અચાનક કોઈ ઇમારત પડતી નથી. એ ઇમારતના જે પૂતગલો છે એ નવા ફોર્મ થતા જાય છે, એની સાથે ડિસ્ટ્રક્શન પણ થતું જાય છે. એટલે અચાનક કોઈ પણ ઇમારતને નુકસાન થતું નથી. કોઈ પણ બિલ્ડિંગ પડી જાય તો એના જે સળિયા છે એ સળિયા ખરાબ થઈ ગયા હોય તો એ પડી જાય. એ સળિયા કાંઈ એક દિવસની અંદર ખરાબ થતા નથી, વર્ષોના વર્ષો સુધી રોજ થોડો થોડો ખરાબ થતો જાય. અને પછી એક દિવસ એકદમ ખરાબ પડે, એકદમ ખરાબ થઈ જાય ત્યારે એ પડી જાય. એટલે આ બધું કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કોઈ પણ ભૂતગલ છે, આ ટેબલ છે, એક દિવસ તૂટ્યો તો નવું કહેવાય કે જૂનું કહેવાય? તમે નવું પણ લઈ આવો તે છતાં પણ એની મેન્યુફેક્ચરિંગથી લઈને એ દિવસ સુધી એ જૂનો જ કહેવાય. એટલે આપણે શું છે, આપણે કોઈને ઘર બતાવીએ ને એકદમ રાગ ભાવે, આ મારું ઘર છે, નવું બનાવ્યું છે, આ તે, એની અંદર રાગ બુદ્ધિ હોય. રાગ હોય કે નહીં? આ મારું ઘર છે, અત્યારે આ નવું ફર્નિચર બનાવ્યું, આ આ કરાવ્યું, તે કરાવ્યું. એ રાગ બુદ્ધિ શેની ઉપર છે? પૂતગલની ઉપર. પૂતગલ કેવો છે? એવર ચેન્જિંગ, ક્ષણે ક્ષણે એની અંદર ફેરફારો થતા જાય છે. એટલે આ દરેક પૂતગલનું આ લક્ષણ છે, પૂરણ અને ગલન. એટલે સબ પૂતગલ કી વાદી આનંદગંજી મહારાજાએ કહ્યું કે જગતની અંદર જે પણ થઈ રહ્યું છે એ બધી પૂતગલની બાજી છે. પૂતગલના કારણે જ બધું થઈ રહ્યું છે. ખાવાનું શેના માટે ખાઈએ છે? શા માટે? શરીર માટે. આત્માને ખાવાની જરૂર નથી. શરીર છે, શરીર પાસેથી કામ કરાવવું છે, શરીરને શક્તિ આપવી છે, એના માટે ખાવું પડે. શરીર માટે ખાવાનું. નાવો છે શેના માટે? શરીર માટે. નાવો તો શરીર માટે, શરીર માટે નાતા હો તો પછી રાત કેટલું આવે? નહીં, સાબુ તો આ જ જોઈએ. હે, સાબુ તો આ જ, સુગંધ વાળું સાબુ જોઈએ. નાઈ ને પછી એક બે કલાક તમે બહાર રહી જાઓ, સુગંધ ક્યાં જાય? ક્ષણે ક્ષણે એની અંદર પરિવર્તન. સબ પૂતગલ કી બાજી. અકબર એ સમજ્યા પણ નહીં, અકબર એ પણ ન સમજ્યા આ પૂતગલની બાજી શું છે. તો આ છે ને બિરબલ છે એ રાજાને કહે છે કે આ તમને હું એક દિવસ બતાવીશ. એક દિવસ એમને રાઉન્ડ મારવા માટે લઈ ગયો. ત્યાં છે એ ગટર હતી, ગટર, ગટરની અંદર એકદમ સડેલું પાણી, ગંદુ વાસ મારતું હતું. રાજાએ તરત જ નાક ઢાંકી દીધી. કેવી ભયાનક વાત છે, આ સહન પણ નથી થતી મારી. તો બિરબલ ત્યાંથી રાઉન્ડ મારાવીને પાછો લઈ ગયો. પછી થોડા દિવસ થયા અને રાજાને એક જ્યુસ બનાવીને આપ્યું. રાજાએ કહ્યું આ કેવું સુગંધી જ્યુસ છે, કેવી એમાં સુગંધ આવે છે, કેવો મીઠો છે. એકદમ સ્વાદથી એને પી લીધું. પછી રાજાએ કહ્યું આ જ્યુસ શેમાંથી બન્યું છે? બિરબલે કહ્યું ઓલી ગટર હતી ને એ દિવસની, એ ગટરના પાણીમાંથી મેં જ્યુસ બનાવ્યું છે.
સૌ પૂતગલ કી બાજીએ. પૂતગલની અંદર ફેરફારો થઈ શકે છે. મેં એની અંદર અત્તર નાખ્યું તો એનું ટેસ્ટ, એની સુગંધ બદલી થઈ ગઈ. એની અંદર જે ખાવાલાયક વસ્તુઓ નાખી એનાથી એનું ટેસ્ટ ફરી ગયું. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ બધું ચેન્જ એનું થઈ શકે છે. એટલે પૂતગલનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ દિવસે ને દિવસે ચેન્જ થતું જાય. કેલો છે ને, કેલો, કેલો તમે રાખો એનું વર્ણ ચેન્જ થાય કે નહીં? એક દિવસ, બે દિવસ, ચાર દિવસ રહી જાય પછી એ કાળો પડે કે નહીં? હે, ચેન્જ થાય ને, વર્ણ ચેન્જ થાય. એના પછી ગંધ, કેલાની અંદર પહેલા દિવસે જે ગંધ હતી એ આઠમા દસમા દિવસે એવી ગંધ ના આવે, પછી એની અંદર દુર્ગંધ ચાલુ થાય. આપણે શરીર રૂપે છીએ, આત્મા નીકળી જાય તો પછી મરદામાંથી વાસ નીકળે, પછી કોઈ તમને ઘરે ન રાખે. એક વખત મરી જાવ તો ઘરે સંભાળીને રાખે? બે દિવસ, ચાર દિવસ, કેટલું રાખો? આઠ દિવસ, દસ દિવસ? હે, અરે આ તો આ મારો સગો છે, આટલા વર્ષો સાથે રહ્યા છે, તો પછી કોણ સંભાળીને રાખે? ભલે ગમે એટલા વર્ષો સાથે રહ્યા હોઈએ પણ એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલી થતા જાય. એટલે સુગંધ એ દુર્ગંધની અંદર પરિવર્તિત થતી જાય. કેલાની જે સુગંધ હતી એ દુર્ગંધમાં ફેરવાઈ જાય. વર્ણ થયો, ગંધ થયો, રસ, કેલાનો જે ટેસ્ટ હતો એ પહેલા દિવસે જેવો હતો એવા દસમા દિવસે નહીં રહે, કારણ કે એ રસની અંદર પણ ચેન્જસ થાય. અને સ્પર્શની અંદર કેલો પહેલા દિવસે એકદમ કડક હતો અને દસમા દિવસે એકદમ એકદમ નીલો, એકદમ હલકો થઈ જાય, એકદમ પોચો થઈ જાય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ દરેક વસ્તુની અંદર ચેન્જ થતું જાય. જેની અંદર આ બધું ચેન્જ થાય એને પૂતગલ કહેવાય. તમારી અંદર શું ચેન્જ લાગે છે? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તમારો પણ, શરીરનો પણ આપણો ચેન્જ થતો હોય છે. આપણે એનો અનુભવ ક્યારે પણ કર્યો નથી. બાકી જનરલી જો દેખાવા જવું હોય ને તો વાળ પણ બધાના ધોળા તો પડે જ છે. પછી એને સો વખત છુપાવો તો પણ જે ઓરિજિનલ છે એ ઓરિજિનલ. એટલે પહેલાના જે મહાપુરુષો હતા ને, રાજા મહારાજાઓ હતા ને, એમને એક વાળ સફેદ દેખાય, એક પણ વાળ જો સફેદ દેખાય તો પોતાના છોકરાને રાજ સોંપી અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી જાય. જો દીક્ષા લઈ શકતો હોય તો દીક્ષા લઈ લે, નહીં તો ધર્મ ધ્યાનની અંદર રિટાયર થઈ જાય. અત્યારે આખો માથો સફેદ થઈ જાય તો પણ એને કાળો કરી કરીને આપણે છુપાવે, હજી આઈ એમ યંગ, હજી મને કામ કરવું છે. શાસ્ત્રોની અંદર ના પાડવામાં આવી, તમને કામ ક્યાં સુધી કરવું? જ્યાં સુધી તમારા છોકરા એના પગભર ન થઈ જાય, વેલ સેટ ન થઈ જાય ત્યાં સુધી કામ કરવાનું, પછી છોડી દેવું, પછી રિટાયર. કારણ કે છોરાને, છોકરાને તમે સતત હેલ્પ કર્યા કરશો. છોકરો પોતાની મેળે સેટ છે, છોકરાની ઉપર સાથે તમે પણ કમાવ્યા કરશો અને છોકરાને આપ્યા કરશો તો છોકરો એક તો આળસુ થઈ જશે અને બીજો ઉડાવ થઈ જશે. એટલે બે વાત છે, છોકરો પોતાનો પગભર ન થાય ત્યાં સુધી એને બધી સવલતો આપવાની, પણ એ એક વખત સેટ થઈ જાય એટલે પછી જવાબદારી એને સોંપીને પછી પોતે રિટાયર્ડ લાઈફ. તમારા માટે સમય કેટલો? ક્યારે રિટાયર થવાનું પ્લાનિંગ છે? રિટાયરમેન્ટનું કઈ પ્લાનિંગ કર્યું તો હશે ને બધા? પ્લાનિંગ નથી કર્યું. હવે ઘણા લોકો કહેતા હોય કે આપણે ગરમ જો કરવું હોય ને તો એ વૃદ્ધાવસ્થામાં, પછી કરશું, પછી ધર્મ, પછી પૈસા હમણાં કમાવી લેવા જો પછી ધર્મ કરશું. ક્યારે કરશો એ તો? પછી એટલે શું? પછીની વ્યાખ્યા શું? કેટલા વર્ષ પછી? રિટાયરમેન્ટ પછી કરશો? રિટાયરમેન્ટ પછી છે ને જન્મ અને મૃત્યુની વચમાં જરા જે અવસ્થા છે, જન્મ જરા મરણ આપણે કહીએ ને, જન્મ અને મૃત્યુની વચ્ચેની જે જરા અવસ્થા છે એ રિટાયરમેન્ટ પછી લાગુ થઈ જાય. એટલે રિટાયરમેન્ટની એજ થાય જેમ જેમ ઉંમર મોટી થતી જાય
તેમ તેમ તમારું શરીર નબળું પડતું જાય, ઘૂંટણો દુખતા જાય, પગ દુખતા જાય, શરીરમાં તાકાત ઓછી થતી જાય. પછી ધર્મ કરવા માટે યોગ્ય સમય કયો? તમે યુવાનીમાં તમે કહો મારાથી તપ થતો નથી, પછી કરશું, પછી થશે, રિટાયરમેન્ટ પછી ઉપવાસ કરવાનો વિચાર પણ નહીં આવે, પછી એક ગોળી લેવાની હશે સવાર સાંજ, પછી એ બહાનો નીકળશે. એટલે ધર્મ જો કરવું હોય, શાસ્ત્રકારો કહે છે આજે ને અત્યારે. પાપ કરવું ને, પાપની પ્રવૃત્તિની અંદર આપણે ક્યારેય પણ પછીનો વિચાર કરતા નથી. કોઈ પણ પાપની પ્રવૃત્તિ કરવી હોય અત્યારે, ધર્મની પ્રવૃત્તિ કરવી હોય તો પછી. ધર્મની પ્રવૃત્તિ ભગવાન કહે છે અત્યારે જે કરવી હોય એ કરો, કારણ અત્યારે કરેલું હશે તો એ વખતે ગમશે, નહીં તો રિટાયરમેન્ટ પછી ધર્મ ગમશે પણ. આવા ઘણા લોકો જોયેલા છે કે મોટી ઉંમરની અંદર એમને ધર્મ ગમતો જ નથી, કારણ કે યુવાવસ્થાની અંદર ધર્મ કરેલો નથી. મોટી ઉંમરમાં એવા એવા દાખલાઓ બન્યા છે કે એક વ્યક્તિ હતા હોસ્પિટલની અંદર, એનું મૃત્યુ એકદમ નજીક આવ્યું, એના પરિવારને થયું કે એને કાંઈ મહારાજ સાહેબના દર્શન કરાવીએ કે એમના મુખેથી આપણે નૌકાર વગેરે સંભળાવીએ તો એના જીવની સદગતિ થાય. મહારાજ સાહેબને બોલાવ્યું, મહારાજ સાહેબ આવ્યા ને માંગલિક સંભળાવવા માટે જાય છે, એ કહે છે બંધ કરો બંધ કરો, મને મજા નથી આવતી, એટલે મારા કાન દુખે છે, મને ગમતો નથી, મને સાયલેન્સ જોઈએ છે, આ બધું બંધ કરો, એટલે એને એ પણ ગમતું નથી. ઘણા લોકોની એવી હાલત હતી, એક વ્યક્તિ એવી હતી કે એને તો મારા સાહેબને જીવનમાં કદી એને જોયા નથી, ધર્મ ક્યારે પણ કર્યો નથી, તો એના માટે તો એવો દ્વેષ ભાવ છે કે હોસ્પિટલની અંદર જે નર્સો છે, એક તો આંખની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે, વધારે જોઈ શકાતું નથી, હોસ્પિટલની જે નર્સો છે ને સફેદ કપડામાં અહીંયાથી ત્યાં જતી હોય છે, શા માટે તમે મારા સાહેબોને અહીંયા બોલાવો છો, હજી તો હું જીવવાનો છું, હજી તો મરવાને વાર છે, શા માટે માંગણી સંભળાવવા મારા સાહેબને બોલાવો છો. એટલે ધર્મ જો યુવાવસ્થાની અંદર નહીં કરેલો હોય, ભગવાન કહે છે તમારે તમે જ્યારે પણ સુવો છો, તમારે તમે રાત્રે જ્યારે પણ સુવો છો ત્યારે તમારે એ વાતની કોઈ ગેરંટી નથી કે આવતીકાલ પહેલી આવશે કે આવતો ભાવ પહેલો આવશે. આવતીકાલ પહેલી આવશે કે એના પહેલા મૃત્યુ પામીને તમે આવતા ભાવમાં પહોંચી જશો, એની કોઈ પણ ગેરંટી નથી. એટલે જેમ જેમ વૃદ્ધાવસ્થા થતી જાય ને, એક એક સિગ્નલ આપણને મળતા જાય, એ સિગ્નલને સમજવું પડે. વાળ ધોળા થાય, સ્કીન છે ને સ્કીન નબળો પડે, શરીર મંદ થતો જાય, દાંતો પડતા જાય, આંખોની અંદર જે ઉજાસ જે પ્રકાશ પહેલા હતો એના કરતા ઓછો ઓછો થતો જાય, કાનથી ઓછું સંભળાય. એટલે આ બધા લક્ષણો છે કે હવે તમે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા છો, હજી કેટલું દોડવાનું દોડવાનું દોડવાનું, તમારા આત્મા માટે સમય ક્યારે? રિટાયરમેન્ટની એજ લિમિટ નક્કી કરવા માટે ભગવાને કહ્યું કે એક એજ લિમિટ ત્યાં સુધી બસ, એના પછી તમે બધું છોડીને રિટાયરમેન્ટ, ભલે તમે ધર્મ ઓછો કે વધુ કરો પણ તમે તમારા આત્મા માટે સમય કાઢો, તમે તમારા પોતાના માટે સમય કાઢો. જે પણ સમય છે એ બીજાઓ માટે જાય છે, પરિવાર માટે જાય છે, બીજા કાર્યો માટે જાય છે, પણ તમારા પોતાના માટે જે સમય તમે કાઢી શકશો એ આ મનુષ્ય ભાવ જ એવો છે કે એની અંદર ધર્મ કરી શકાય. એકલો મનુષ્ય, ભગવાને કહ્યું મણુઆ તુમેવ સત્યમ, એટલે હે મનુષ્ય તું જ સત્ય છે, મનુષ્યપણાની અંદર જ ધર્મ થઈ શકે છે. દેવો છે ને, દેવોને ધર્મ કરવાની ઈચ્છા પણ થાય તો પણ દેવો પછાણ લઈ શકતા નથી. દેવોને ઉપવાસ કરવાનું મન થાય તો દેવો પછાણમાં લઈ શકે ઉપવાસનું, કારણ કે દેવો માટે શું છે, ત્યાં એમને ગુલાબજાંબુ ખાવાનું મન થાય, ખાલી વિચાર કરે ગુલાબજાંબુ નહીં, ગુલાબજાંબુ મોઢાની અંદર એનો ટેસ્ટ થઈ જાય જમા. એટલે કોઈ પણ પ્રકારનો વ્રત નિયમ વગેરે એ સ્વીકાર કરી શકતા નથી, કોઈ પણ પ્રકારનો ધર્મ વિધિ કરી શકતા નથી. એટલા માટે દેવો છે ને ઇન્દ્ર છે, દેવોનો રાજા જે ઇન્દ્ર હોય, એ ઇન્દ્ર પોતાની સભામાં બેસતા પહેલા બધા જ કીર્તિધરોને વંદન કરે. વીરતી ને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે મુરે ત્યારે એ વ્રત જગમાં દીવો. શ્રાવકપણાનું મહત્વ શું? આપણે જે વ્રતો અને નિયમો સ્વીકાર કરી શકીએ છીએ એ દેવો પણ સ્વીકાર કરી શકતા નથી. એટલે દેવો પોતાની સભામાં બેસતા પહેલા જગતની અંદર જે પણ વીરતીધારી હોય, જેણે નાનકડું પણ પક્ષાણ કરેલું હોય, નાનકડો પણ નિયમ ગ્રહણ કરેલું હોય, એ બધાને વંદન કરીને એ દેવો પોતાની સભામાં બેસે. એટલે દેવો પણ કરી શકતા નથી, પિરિયંચો પણ કોઈ પણ વ્રત તપ ધર્મ આ તે કાંઈ કરી શકતા નથી. નરકમાં તો આમે ધર્મ છે જ નહીં. આમ બધા કરતા ઉત્કૃષ્ટ મનુષ્ય ગતિ, કારણ કે તિર્યન નરકના જીવો છે ને ભગવાનની વાતો સાંભળી પણ શકતા નથી, કારણ કે એ નરકથી બહાર જ ના આવી શકે. એટલે ભગવાનની વાતો સાંભળવાનું તો દૂર જ રહી ગયું. તિર્યન તો છે એ સાંભળી શકે પણ સમજી ન શકે. ભગવાનનો અતિશય હોય એના કારણે સમજી શકે, પણ ભગવાનની જે વાતો અત્યારે હું પ્રવચન આપવા જાઉં, બધા તિર્યંતોને ભેગો કરીને પ્રવચન આપું, તો એ લોકો સમજી શકે ન સમજી શકે. એ લોકો સાંભળી શકે છે પણ સમજી શકતા નથી. નરકના જીવો છે ને સાંભળી જ શકતા નથી. તિર્યંતના જીવો સાંભળી શકે છે પણ સમજી શકતા નથી. દેવના જીવો સાંભળી શકે છે સમજી શકે છે પણ આચરણ કરી શકતા નથી. અને જ્યારે મનુષ્ય જ એવી ગતિ છે જેની અંદર સાંભળી શકાય છે, સમજી શકાય છે અને સાથે આચરણ પણ કરી શકાય છે. આવી મનુષ્ય ગતિની અંદર આપણો જન્મ થયો છે તો ભગવાને કહ્યું કે એની અંદર ધર્મની આરાધના વિશિષ્ટ કરી લેવાની છે. ધર્મ એટલે ધારયતી એટલી ધર્મ. ધર્મ એટલે શું? જે જીવને દુર્ગતિમાં પડતો ધારણ કરે, દુર્ગતિમાં જીવ પડતો હોય એને ધારણ કરી લઈને સદગતિ તરફ લઈ જાય એનું નામ છે ધર્મ. જે ધર્મ કયા પ્રકારનો? અહિંસા, સંયમ, તપ વગેરે, દાન, શીલ, તપ, ભાવ વગેરે ધર્મના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા, એ પ્રકારનું ધર્મ છે. એ ધર્મની આરાધના ફક્ત આ મનુષ્ય ભાવની અંદર શક્ય છે. અને મનુષ્યપણાની અંદર પણ આ વિશેષ ઉત્કૃષ્ટ કુળની અંદર આપણો જન્મ થયો હોય અને આપણને જીન શાસન મળ્યું હોય એટલા માટે આપણને ધર્મ કરવાનું મન થાય. આટલો દૂર ઇન્ડિયાથી આટલો દૂર રહીને પણ તમને ધર્મ સાંભળવું ગમે છે, પર્યુષણની આરાધના કરવી ગમે છે, એ છે કયા કારણે? પૂર્વના સંસ્કારોના કારણે. પૂર્વે ધર્મની આરાધના કરી હોય તો ધર્મ ગમે. ઘણા લોકો એવા હશે કે આવા પર્યુષણના દિવસોની અંદર પણ એમને ધર્મ પણ કરવાનો ટાઈમ પણ નથી, ને ધર્મ ગમતો જ ન હોય, ધર્મ માટેનો પુરુષાર્થ પણ ન, એવા વિશ્વની અંદર ઘણા લોકો હશે. આપણને આ મનુષ્ય ગતિ પામ્યા પછી ધર્મ ગમે પણ છે, ધર્મ સાંભળીએ પણ છીએ, સમજીએ પણ છીએ, તો હવે ધર્મને થોડો આચરણની અંદર મૂકવા માટેની ખાસ વિનંતી કરું છું. જે જે વાતો તમે પરમાત્માની સાંભળો એ થોડી થોડી જેટલી તમારાથી થઈ શકે એટલું તમે જીવનની અંદર ઉતારતા. ભગવાને જે જે વાતો કરી આપણા હિત માટેની જ છે. કંદમૂળ ખાવા માટે ના કરી તો આપણા હિત માટે છે. જેનાથી થઈ શકે જાવ જીવ માટે કંદમૂળનો ત્યાગ, એ ન થઈ શકે કદાચ તો એક વર્ષ માટે, છ મહિના માટે, મહિના માટે, એ પ્રકારે જેટલી જેની શક્તિ હોય એ પ્રમાણેનું તમે આચરણ કરતા થાવ એવી જ પરમાત્માને પ્રાર્થના. જીનાજ્ઞાનરૂપ કંઈ બોલાવીને ઈચ્છા.
Vamos a ver.